સમ્યક દ્રષ્ટિ ના આઠ અંગ માંથી જે સૌથી પહેલો અંગ છે નિસંકિત અંગ, અને એ નિસંકિત અંગ ના અંતર્ગત સપ્ત ભય તેની આપણી ચર્ચા ચાલી રહી છે. આલોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય, અરક્ષા ભય, અરુક્તિ ભય, એ બધા ભયોની ચર્ચા કર્યા બાદ આજે આપણે આકસ્મિક ભય અને બીજા અંગ વગેરેની ચર્ચા આપણે જોઈશું. આકસ્મિક ભયમાં શું કહેવા માંગે છે કે તે અણધાર્યું તો નહીં થઈ જાય. આ જીવને એવો ભય જોવામાં આવે છે કે જીવનની અંદર મારા સાથે કઈ અણધાર્યું તો નહીં બને. હવે એની સામે એવી કોઈ વિશેષ ઘટના પણ કદાચિત ના ઘટતી હોય એમ હોવા છતાં પણ તરીકે કે એવો ભય તેની પરિસ્થિતિની અંદર નિરંતર વર્તી રહ્યો છે. કોઈ એવી ઘટના તો નહીં બની જાય ને મારી જોડે. આજે કઈ તારીખ છે? આજે 31 તારીખ છે. આજે ઘરે બધાના જેના ઘરે આવતું હોય, ન્યૂઝ પેપર આવતું હશે, જેની ત્યાં પણ આવ્યું, બરાબર. તો એવું બન્યું કે કોઈના ઘરે કે એ ન્યૂઝ પેપર આખું પૂરું આવ્યું હોય. એવું ન્યૂઝ પેપર આવ્યું છે તમારે ત્યાં? કહેવાય એટલે બધું છપાવાનું જ નહીં જોયું એમ નહીં, પણ જેને કહેવાય કે છાપ્યું જ ના હોય તો એ પેપર નાખ્યું એવું બન્યું છે. કોઈ પણ મેસેજ ના જ આવ્યા હોય અને છાપું આવ્યું હોય એવું બન્યું છે? એમ કેમ એનું કારણ શું? એનું કારણ એ છે, આજે 31 તારીખ છે, એનો અર્થ એ થઈ ગયો કે 30 મે ના જે પણ ઘટના બની હોય તો તે ન્યૂઝ પેપરમાં આપવામાં આવે, બરાબર. એવું કદી બને કે 30 મે કોઈ પણ દ્રવ્યની અંદર કોઈ ઘટના જ ના ઘટી હોય, કોઈ પણ દ્રવ્યની અંદર કોઈ પરિણામ જ ના થયું હોય, કોઈ પણ દ્રવ્ય એ ઉત્પાદન કરવાનું જેને કહેવાય કે કર્યું જ ના હોય, એવું કેમ નથી બનતું? એવું બનતું કેમ નથી? કારણ કે દરેક દ્રવ્યની અંદર કોઈને કોઈ પર્યાય થવી અને ચાલતી ભાષામાં કોઈને કોઈ ઘટના બનવી તો કે તે સ્વભાવગત છે, તે વસ્તુગત છે. હવે તું એમ કે કોઈ અણધાર્યું તો ના બની જાય ને, અણધાર્યું તો કઈ નહીં બની જાય ને, પણ ભલા માણસ સવાલ અણધાર્યાની વ્યવસ્થાનો છે જ નહીં. એટલે કે ઘટના બનવાની છે અને જે ઘટના બનવાની એ છે એટલે કે કાળક્રમમાં ફિક્સ જ છે. એટલે કે જે પર્યાયની જેવી યોગ્યતા જે છે એટલે કે તે પર્યાયોના પ્રવાહ ક્રમની અંદર તે પર્યાય થવાનું જ છે. એમાં અણધાર્યા જેવી કોઈ વ્યવસ્થા નહીં. આ થોડુંક એક તાત્વિક દ્રષ્ટિથી સમજો. શું ફંડામેન્ટલ દ્રવ્ય ગુણ પર્યાય એ પદાર્થની કેવા પ્રકારની વ્યવસ્થા છે અને આ જીવને આમ હોય શા માટે છે તો કે આ બધાને કેવી રીતે સમજીએ છીએ થોડું ધ્યાન રાખજો. આપણે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જગતની અંદર જે પદાર્થનું પરિણમન થાય છે તો કે છે કે એ એટલું જ જોઈએ છે જેટલું આપણા જ્ઞાનમાં આવે છે, જેટલું જણાય છે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમે. અને બીજું એવું બને છે કે આપણે એક મનની અંદર કલ્પના કરી રાખી છે કે આ પદાર્થની અંદર આવું તો ન હોય નહીં, આ પદાર્થની અંદર આવું તો ન હોય. તો આવી બધી કલ્પના કોણ છે? તો કે આવી બધી કલ્પના કે છે કે એક જીવે એટલે કે કરી રાખી છે. જરા થોડો પોઈન્ટ પકડશે શું કહેવા માંગે છે. જીવે એવી કલ્પના કરી રાખી છે કે દાખલા તરીકે જગતની અંદર કોઈ ઘટના બને તો કહે છે કે કોઈ પણ ઘટના તો બનવાની તો છે. જગતની અંદર જેટલા પણ દ્રવ્ય છે એની અંદર ઉત્પાદ રહે, ઉત્પાદ રહે, ઉત્પાદ રહે એટલે પરિણમન, પરિણમન, પરિણમન એટલે ચેન્જીસ, ચેન્જીસ, ચેન્જીસ એટલે કઈ ને કઈ, કઈ ને કઈ, કઈ ને કઈ ને કઈ એ શબ્દ આપણો છે, પણ જે પણ કઈ થવાનું છે તેની વ્યવસ્થા અનુસાર થવાનું છે. હવે આએ શું કલ્પના કરી છે, એટલે કે મને જેટલો ખ્યાલ આવે છે અથવા તો મેં જેવું વિચારી રાખ્યું છે એવું બહારમાં ઘટે અને અહીંયાના પદાર્થનું જે પરિણમન જે છે તો એટલે કે તે એની વ્યવસ્થા અનુસાર થાય. અને આએ એવી કલ્પના કરી નાખી છે કે અહીંયા જેવી ઘટના બને તો એટલે કે એ ઘટના મેં જેવી કલ્પના કરી રાખી છે એવી જઈને આપણે ઘટવી જોઈએ, આવી એની ઈચ્છા અને મોહ પડેલો છે. એટલા માટે કઈ એના જ્ઞાનમાં જે વસ્તુ પકડવા નથી આવી સમજે કે નહીં, અને બહારમાં કઈક એવી ઘટના ઘટી જાય તો આને એમ થઈ જાય છે કે આ શું થઈ ગયું, એટલે કે અણધાર્યું થયું. અરે પણ સમજાય છે કેવું હતું, અચાનક આપણા ઘરમાં કોઈનો ફોન આવે બરાબર ને, અને કોઈ એવા જબરજસ્ત શોર ઉત્પન્ન થાય એવા સમાચાર આવે તો આપણે ગુજરાતીઓમાં ખબર છે ત્રણ શબ્દ ફિક્સ છે, એ ખ્યાલ છે તમને, સૌથી પહેલા તો ફોન આવે. હવે આપણે એવું ધાર્યું નથી અને એવા જ આપણને સમાચાર સાંભળવા મળે તો આપણે શું કરીએ છીએ, હે શું વાત કરો છો એવું ના હોય. આ ત્રણ શબ્દ આપણો ફિક્સ છે કે નહીં, આ ત્રણે ત્રણ શબ્દ શું બતાવે છે, હે પછી શું વાત કરો છો, અરે જે ઘટના બની છે એ જ વાત કરે છે, અને એવું એવું ના હોય તો કે કેવું હોય તે વિચારી રાખ્યું છે એવું હોય, બહુ સમજવા જેવી વાત છે. દાખલા તરીકે કોઈ એવા આપણી ઘરે કોઈ વૈરાગ્યનો કોઈના ઘરે પ્રસંગ બની ગયો હોય, માની લો કે અહીંયા આગળ જેને કહેવાય કે 21 વર્ષનો જુવાન જોત છોકરો કોઈના ઘરે એક્સપાયર થઈ ગયો હોય અને એના સમાચાર આવે અને એવું બને કે કાલ સુધી તો એ છોકરાની આપણે સાથે રહ્યા હોઈએ, એની જોડે ઘણી બધી વાતો આપણે કરી હોય, એટલે કે આ પ્રમાણેની જેને કહેવાય કે ઘટના બનેલી હોય અને આજે સવારે 7 વાગે ફોન આવે તો કહે છે કે એ બસ આવી રીતે જેને કહેવાય કે કોલેજે જવા માટે નીકળ્યો હતો અને પાછળથી ટ્રક આવી ગયો અને અહીંયા આગળ તેનો એક્સિડન્ટ થઈ ગયો અને એ જ વખતે ઓન ધ સ્પોટ એ શું થઈ ગયો, એક્સાઇટ થઈ. આવા જયારે સમાચાર મળે ત્યારે આપણને જ્ઞાનની અંદર શું પડેલું છે કે આ 21 વર્ષનો છોકરો આટલો જલ્દી તો કેવી રીતે ચાલ્યો જાય, 21 વર્ષનો છોકરાનું આવી રીતે તો કેવી રીતે મરણ આવે, આટલું અચાનક જ કેવી રીતે બની ગયું, તો અહીંયા આગળ કહે છે કે એવું કોઈ અચાનક કે એવું કોઈ અણધાર્યું બન્યું નથી. એટલે છે કે સર્વજ્ઞ ભગવાનને પૂછવામાં આવે, માની લો કે એ વખતે 4th કાળ વર્તતો હોય અને સમોસરણની અંદર જઈને પૂછવામાં આવે કે હે નિરેન્દ્ર ભગવાન, એટલે કે આનું મૃત્યુ અચાનક કેવી રીતે આવી ગયું, તો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવશે કે કોઈ પણ ઘટના અચાનક બનતી નથી. એટલે છે કે એનો કાળ પાપી ગયો હતો, એની આ મનુષ્ય પર્યાયની અંદર આટલી જ રહેવાની યોગ્યતા હતી, જેટલી પણ દ્રવ્યની અંદર પર્યાયો થાય છે તે બધી સુનિશ્ચિત અને ક્રમબદ્ધ જ થાય છે. એની અંદર કહે છે કે તીર્થંકર ચક્રવર્તી કે અહમિન્દ્ર એની અંદર કોઈ પણ પ્રકારનો એટલે કે ફેરફાર કરવાને સમર્થ નથી. એટલે કે આ ઘટના કેટલાક કાળ પહેલાની ફિક્સ હતી, એટલે કે જ્યારથી તે દ્રવ્ય છે અને એ દ્રવ્યની અંદર જે પર્યાયોની વ્યવસ્થા છે તો કે છે કે એ બધી જેને કહેવાય જ્યાંથી દ્રવ્ય, તે દ્રવ્યની પણ જેને કહેવાય જ્યાંથી વ્યવસ્થા છે, તો કેટલા કાળ પછી તે પર્યાય થવાની છે, કેવા પ્રકારે થવાની છે તે પણ કહે છે કે એને કહેવાય અનંત કાળ પહેલા જ નિશ્ચિત અને ફિક્સ આ વ્યવસ્થા છે. હવે તું એમ કે છે કે મારું અણધાર્યું કઈ તો નહીં થઈ જાય ને, એટલે કે એવો ડર રાખવાની જગ્યા જ નથી, એવો ડર શા માટે રાખીએ આપણે, કેમ કે જો આમ જ થવાનું છે તો અણધાર્યાની વ્યવસ્થા છે ને, આ જઈને છૂટવાનું હશે તો એટલે કે છૂટવાના ટાણે છે કે છૂટવાનું છે, એટલે કે એની અંદર કોઈ પણ ફેરફાર થવાની વ્યવસ્થા જ નથી. અણધાર્યું ડોક્ટરને બતાવવામાં આવે અને ડોક્ટરને બતાવવામાં આવે અરે તમારે તો અચાનક જ રોગ ગાલી દીધો છે શરીરની અંદર, તો કે છે કે આપણને એમ લાગે અરે મારું તો કેટલું હુષ્ટપુષ્ટ શરીર, આટલા વર્ષ થઈ ગયા પણ મારે તો નકમાય રોગ નહીં, આ પ્રમાણે મારે તો કોઈ દિવસ કોઈ દવા લેવાની જરૂરત જ નથી પડી અને આ અચાનક ક્યાંથી થઈ ગયું, તો અહીંયા આગળ સર્વજ્ઞ ભગવાન કહે છે એટલે કે આ અચાનક નથી થયું પરંતુ 50મા વર્ષે તારા શરીરની અંદર એટલે કે આ પ્રમાણનો રોગનો ઘેરો ગાલવાનો હતો, તો જે બનવાનું હતું તે જ બન્યું છે, એટલે કે નવું બન્યું. તારી જોડે વર્તમાનમાં અરે એવી વિશેષ કોઈ ઘટના ન બની હોય, છતાં પણ એક અચાનક અણધારી તો નહીં બની જાય ને, એનો ડર આપણને આવી રીતે નિરંતર આવી રીતે સતાવતો. જયારે અહીંયા શ્રી રામચંદ્રજી સીતાને જેને કહેવાય કે વનમાં મોકલી દીધા, બરાબર છે ને, તો કહે છે કે એ પ્રમાણે અપવાદ થયો. અને જયારે એમ પીનું સાથીને કે જાઓ અને જંગલમાં જઈને લૂંટી આવો, અને જયારે અહીંયા આગળ જંગલની અંદર સીતા માતાને લઈ જાય છે, અને એમાં ભાઈ પાછું એમ કહેવામાં આવ્યું હતું, જાઓ એમને એમ કહેજો કે તીર્થમંદના દર્શન કરવા માટે લઈ જઈએ છીએ, એમ કરીને તમે લઈ જજો. અને પછી જયારે જઈ જાય છે અને વન જંગલ ની અંદર બાપજી કહે છે કે હે માતા, તમારે અહીંયા આગળ ઉતરવું પડશે. એટલે કે તું મને આવા વન જંગલ ની અંદર કેમ તું છોડી દે છે? અહીંયા આગળ તો તીર્થમંદના ની વાત થઈ છે ને. ત્યારે તો સારથી કહે છે, માતા મારાથી કહેવાતું નથી, ઘણું રુદન થાય છે, આંખમાંથી આંસુ રોકાતા નથી, ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડે છે. અને એ ત્યાં આગળ કહે છે સીતા માતાને, અરે આ રામચંદ્રજી નો ઉપદેશ છે. એટલે કે સીતા માતાને જાઓ, અપવાદ થયો છે તો જંગલ ની અંદર કહે છે કે મૂકી આવો. આવી ઘટના જ્ઞાનમાં લઈએ તો ખરા, બીજા કોઈએ મૂકી આવો એમ નથી કીધું. એટલે કે જોડો જેની જોડે સાત ફેરા ફર્યા છે, જેના પ્રત્યે અગાધ પ્રેમ છે એકબીજા પ્રત્યે, જેને આ પ્રમાણે તેને કહેવાય વિશ્વાસ નહીં જીવન વિતાવ્યું છે, આવું હોવા છતાં પણ જુઓ તો ખરા સીતાની ફરિયાદની અંદર કેવા ખેલ ખેલાયા. તો કે છે કે એ પ્રમાણે તેને કહેવાય કે મહાશક્તિવાન જે સીતા માતા, તો કે છે કે તેને પણ આવા દિવસ જોવા પડ્યા. પરંતુ કે છે સીતા માતાને એ વખતે પણ અહીંયા આગળ કે છે કે શાંતિ વર્તતી હતી, અહીંયા આગળ કે છે કે મારા રામચંદ્રજી નો દોષ નથી, એ કે છે કે અહીંયા મારા પૂર્વકૃત પરિણામ નું જો અત્યારે વર્તમાનમાં ફળ ભોગવી રહ્યું છે. ક્યાંથી સમાધાન લાવશો? વિચાર કરો, ખાલી કહેવાનું હતું તે શું કહી દીધું છે કે ભલે આજે લોકના કારણે મને ભલે છોડી મૂકી, પરંતુ કે છે કે લોકના કારણે તમે ધર્મને ના છોડતા, ભલે ગમે ત્યારે ધર્મને ના છોડતા. અને ધર્મનું જે સ્વરૂપ છે એ કહે છે કે હૃદયની અંદર તમે ધારણ રાખજો, તમે જ્યાં ઉભા થશો તો ત્યાં ધારણ રાખજો, અને હું જ્યાં પણ રહીશ ત્યાં આગળ ધારણ રાખજો. આ સમાધાન ક્યાંથી આવશે? એટલે કે આ અણધારણ કઈ નથી, અહીંયા રામચંદ્રજીએ કહ્યું કે એટલે કે કોઈ આશ્ચર્ય નથી. જગતની અંદર જે પણ ઘટના બને છે એટલે કે કોઈ આશ્ચર્ય નથી. કેમ આશ્ચર્ય નથી? કારણ કે કહે છે કે આ બધી ઘટના કેવી છે, કેટલા કાળ પહેલાની નિશ્ચિત છે. બોલો, કેટલા કાળ પહેલાની નિશ્ચિત છે? તો કહે છે કે અનંત અનંત કાળ પહેલાની દ્રવ્ય છે, ત્યાંથી આ બધી પર્યાયો આ પ્રમાણે. કારણ કે અમારે ઇન્ડિયાની અંદર છે ને મેચો ચાલે, મેચ ક્રિકેટ મેચ, ક્રિકેટ મેચ ખબર પડે છે? કારણ કે અમેરિકામાં તો રમાતી નથી. ચાલુ થઈ ગઈ? અચ્છા, જોયે છે સારા ને, બરાબર કે નહીં? હવે સમજો, ત્યાં આગળ શું થાય છે? ક્રિકેટ મેચ રમાય એટલે તમને બધાને કદાચ ખબર છે કે નહીં, ખબર નથી મને, બરાબર ને? ત્યાં આગળ પણ પહેલેથી બધી મેચો કેવી કરી નાખવામાં આવે છે? ફિક્સિંગ, એને આપણી સાદી ભાષામાં શું કહેવાય? ફિક્સિંગ. અત્યારે આઈપીએલ ચાલતી હોય ને, મને સમજો કે આ મહિનામાં આઈપીએલ ચાલતું, તો અત્યારે પછી કઈ ખબર નથી મને. તો કહે છે કે આઈપીએલ હવે કેમ રસુડી છે એ પણ કહું તમને, સાથે સાથે કહી દઉં છું. તો કહે છે કે એ જેટલી પણ આઈપીએલની સમજો કે 40-50 જેટલી પણ મેચ ચાલવાની હોય, તે બધી કેવી છે? બધી કેવી છે? ફિક્સિંગ છે. કેવી છે ફિક્સિંગ? એટલે ખબર પડે છે ફિક્સિંગ એટલે કે કઈ ટીમને બરાબર ને જીતવાનું છે. દાખલા તરીકે સમજો કે હૈદરાબાદ અને ચેન્નાઈ એ બંને જેને કહેવાય કે ટીમ છે. તો કે છે કે આજે આઈપીએલ ની અંદર એટલે કે ચેન્નાઈની ટીમ જીતશે, એટલે કે હૈદરાબાદની જીતશે. તો કે છે કે પહેલેથી શું છે? અરે પહેલેથી શું છે? એટલે કે પહેલેથી નક્કી જ છે. પહેલેથી શું છે? એટલે કે નક્કી છે, બરાબર છે ને? હવે એની અંદર શું થઈ જાય છે? એવી રીતે ઘટના બનાવે, એવી રીતે તમારે 21 પોઝિશન પર લાઈને મૂકી દે, અને છેલ્લે એવું બને કે જે ટીમને હારવાનું હોય ને એ તો છેક સુધી જીતવાની છે એવું બતાવે. જે ટીમ હારવાની હોય, જે ટીમ હારવાની હોય, માની લો કે એની બીજા નંબરની બેટિંગ છે, તો છેક સુધી જેને એને મત નાખે કે બસ હવે આ તો જીતી જવાની છે, આ તો જીતી જવાની છે. અને અહીંયા વચ્ચે શું થાય છે કે ટીવી જોવે, અને એના કાકા હોય તો જેવા આજે તો રસોડામાં પાણી લેવા માટે ઉભા થાય, અને પાણી પીતા પીતા પોતાની સીટ ઉપર આવે, એની અંદર એક ઓવર રમાઈ જાય, તો અહીંયા ખબર પડે છે એક ઓવરમાં શું થયું છેલ્લી ઓવરમાં, એટલે કે અહીંયા આગળ 3-4 વિકેટ ઠરવાઈ જાય.
તો અહીંયા કાકા બેસે અને પૂછે કે બસ હવે આપણે જીતી જવાના ને, ત્યારે બાજુમાં છોકરો કહે છે કે બાપુજી હવે શું થયું, એટલે કે અહીંયા પલટાઈ ગયું, એટલે કે હવે આ ટીમ જીતવા વાળી છે. તો બાપુજી ને શું થઈ જાય છે, હે આવું સાંભળજો બરાબર, હે તો થઈ જાય છે અને અહીંયા શું થઈ જાય છે, એટેક આવી જાય. અને આ સાચી ઘટના કહું છું, આ મજાક ની વાત નથી. એટલો મોહ પડેલો હોય છે, એટલો બધો રસ પડેલો હોય છે, એટલું બધું એટેચમેન્ટ હોય છે, એટલું બધું જોડાણ હોય છે કે ઘટના ત્યાં બને છે અને એ પ્રમાણે એને પોતાના મનમાં એમ કલ્પના કરી રાખી હતી કે આ પ્રમાણે આ થવાનું છે. અને મનની અંદર જેવી કલ્પના કરી હતી એનાથી અહીંયા આગળ કઈ કઈ બીજું બન્યું છે, અહીંયા જે બનવાનું છે તે જ બન્યું છે. પણ પોતાના જ્ઞાનમાં નતું, હવે હવે આ પ્રમાણેનું જ્ઞાન કર્યું તો આને શું થઈ જાય છે, આ અણધાર્યું બની ગયું એવો તે અહેસાસ કરે. હવે તમે મને કહો કે એ બધી મેચો તો કેવી છે, ફિક્સિંગ છે. કેવી મેચો છે, ફિક્સિંગ. આપણા બધાની મેચો કેવી છે, આપણા બધાની મેચો કેવી છે. હવે આ બી આપણી બધાની મેચો છે કે નહીં, પ્રત્યેક સમયની જે તૈયારીઓ થાય છે એથી એક ગેમ છે કે નહીં, અરે એ પણ પરિણામ છે કે નહીં. તો કે છે કે ફિક્સિંગ છે કે ફિક્સિંગ વગરની છે. અરે સમજાય છે કે નથી સમજાતું, એટલે છે કે હોળી તો ફિક્સ છે, પહેલાથી કેવી છે, ફિક્સ છે. અને ફિક્સ હોય એમાં મજા આવે કે ના આવે આપણને પહેલેથી ખબર પડે. બહુ બહુ ધ્યાનથી સમજવા જેવો ટોપિક છે. આપણને પહેલેથી ખબર પડી જાય કે ભાઈ આજે સમજો કે હૈદરાબાદ ટીમ જીતવાની છે આઈસીએલ ની અંદર, અને આપણને પહેલેથી આવી રીતે ખબર જ પડી જાય. હવે તમે મને એમ કહો કે ટીવી ની સામે આપણે બેસ્યા પણ છીએ અને મેચ પણ જોઈએ છીએ, તો હવે એ મેચ ની અંદર આપણને રસ આવે કે ના આવે, કેમ નથી આવતો, અને આવતો કેમ નથી, કારણ કે હા પરિણામ ખબર છે, કારણ કે મેચ ફિક્સ છે, કારણ કે મેચ ફિક્સ છે. એમ જો આપણને પણ આ પ્રમાણે નો વિશ્વાસ આવી જાય કે જે વખતે જે ઘટના બનવાની છે તે ફિક્સ જ છે, તો કોઈ પણ ઘટનાની અંદર આપણને એમાં જોડાવાનો ભાવ થાય કે ન થાય. અરે ખ્યાલ આવે ત્યાં લોજિક કેવી રીતે સમજાવ્યું છે, મતલબ કેમ, કારણ કે શું છે આ ઘટનાઓ બધી કેવી છે, અરે ઘટનાઓ કેવી છે, ખ્યાલ આવે છે કેમ. નોટબંધી થઈ હતી ને, નોટબંધી તો નોટબંધી ક્યાં થઈ હતી એ ખબર છે, ઇન્ડિયામાં થઈ હતી નોટબંધી થઈ હતી બરોબર, કે નહીં લોકોની જેને કહેવાય. હવે નોટબંધી થઈ હતી આવું ક્યારે પણ વર્લ્ડમાંથી કોઈએ વિચાર્યું હશે, બહુ સમજવા જેવી વાત છે. વર્લ્ડવાઇઝ સામાન્ય રૂપથી ઇન્ડિયા વાળા તો નતું વિચાર્યું બરાબર, કે નહીં કહેવું નતું, એટલે કે કોઈએ આવું નતું વિચાર્યું કે ગમે ત્યારે શું થઈ જશે, આ નોટ આઉટ શું થઈ જશે, એટલે છે કે શું થઈ જશે, એટલે કે બંધ થઈ જશે બરાબર, કે કહેવાનો મતલબ. હવે અહીંયા આગળ જેને કહેવાય 8 નવેમ્બર અને 2016 હતી કે 17 હતી જે હોય 16 બરાબર, કે નહીં, તો એ વખતે શું થઈ ગયું, તો અહીંયા આગળ ડિક્લેર કરવામાં આવે છે સાંજે 8 વાગે, એટલે કે તમારી આજે 2000 રૂપિયાની નોટ છે અને 1000, જે વખતે 1000ની નોટ છે અને આ 500 રૂપિયાની નોટ છે, એ આટલી કેવી થઈ જવાની છે, અરે કેવી થઈ જવાની છે, એટલે કે બંધ બરાબર, કે નહીં. હવે અહીંયા આગળ આપણે વિચાર કરીએ, કે આ ઘટના તો શું છે. હવે આ ઘટના નીલેશભાઈ આવું બધું ધ્યાન રાખવા જોઈએ કે નોટો બદલવા જોઈએ, અને કે આ ઘટના એટલે કે પ્રવચન કરવું સરળ છે, આવું બોલવું સરળ છે, પણ જેના ઉપર વીતે ને, આ ભાઈ પાછો આપણને સલાહ આપે છે કે જેના ઉપર વીતે ને, એટલે કે એને ખબર, અને એને ખબર પડે બરોબર. તમારી પાસે કઈ ના હોય એટલે તમે બોલ્યા રાખો, પણ આપણી પાસે અહીંયા આગળ ઘણું હોય અને ગાળેલી હોય, ગુસાળેલી હોય, તો કે છે કે એને ખબર, અને એને ખબર પડે સર્વજ્ઞ ભગવાન, કે એને શું ખબર પડે, એટલે શું ખબર પડે, શું એ તારા હાથની વાત નથી, અરે તારું પુણ્ય બદલાઈ જવાનું હતું તે પણ ફિક્સ છે, તારા પાપનો લઈ આવવાનો હતો તે પણ ફિક્સ છે, અને એ વખતે પણ સાંભળજે, એટલે કે તારા પરિણામોમાં પણ એટલો મોહ પડ્યો છે તો તારા આક્રમ થવાના છે, તો કે છે કે તું મોહી છે અને આક્રમ દશામાં પરિણામ થશે તે પણ ફિક્સ છે, અને જેને મોહ નથી થવાનું અથવા તો જેને વૈરાગ્ય ઉત્પન્ન થવાનું છે તે કે છે કે તે પણ ફિક્સ છે. જગત ની અંદર જ્યાં પણ નજર નાખો ત્યાં આગળ જે પણ પર્યાયો થાય છે, અણધારી કોઈ થતી નથી, અચાનક જ કોઈ થતી નથી, પણ એના ક્રમબદ્ધ પ્રવાહ ક્રમ ની અંદર જે જે ઘટના બનવાની છે તે બધી કેવી છે, એટલે કે નિશ્ચિત છે અને ફિક્સ છે, એમાં કોઈનું પણ કાંઈ ચાલી શકવાનું. આવો નિર્ણય કરવાથી આપણને ફાયદો શું થાય, આવો નિર્ણય કરવાથી એટલે કે જે આપણો ઉપયોગ આપણા જીવનની અંદર વારંવાર જાય છે, જે આપણો ઉપયોગ આ બધા પદાર્થોની સાચવણી કરવામાં ચાલ્યો જાય છે, આપણો જે ઉપયોગ અહીંયા ઘરની રખેવાળી કરવામાં ચાલ્યો જાય છે કે આ લોકોને તો કઈ નહીં થઈ જાય ને, આ લોકોને તો કઈ નહીં થઈ જાય ને, આ પદાર્થ તો કઈ નહીં થઈ જાય ને, મારું તો કઈ નહીં થઈ જાય ને, તો કે આ બધા વિકલ્પો કેવા થઈ જશે? એટલે કે આ બધા વિકલ્પો શાંત. અને જો આ બધા વિકલ્પો શાંત થઈ જશે તો ઉપયોગ ક્યાં જશે? તો કે ઉપયોગ અકર્તા સ્વભાવી ભગવાન આત્મામાં જશે અને ત્યાં આગળ જ્ઞાતા દ્રષ્ટારૂપે ત્યાં આગળ પરિણમન કરે. સ્વભાવની ગમ્યો પર્યાયની જ્યાં સુધીની વ્યવસ્થા દ્રવ્ય ગુણ અને પર્યાય, પર્યાય એટલે પરિણમતું બદલાવવું એવો ભાવ, એની અંદર કાર્ય જોવામાં આવે છે. જ્યાં સુધી આવું જે પર્યાયની જે કર્મબંધ પ્રવાહ પણ જે સમયે જે કાર્ય થવાનું છે તે થવાનું છે એવો જ્યાં સુધી જ્ઞાનમાં આપણે નિર્ણય નહીં કરીએ ત્યાં સુધી સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ નહીં થાય. સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ એટલે ખબર પડે ને આ શબ્દ નો ઉપયોગ શું કરો? સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ એટલે જયારે હું પરની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતો જ નથી, તો હવે મારે માથું મારવું કે ન મારવું, હવે મારે એની અંદર ધ્યાન આપવું કે ના આપવું, કેમ કઈ બધી જ પર્યાયો ફિક્સ હોય તો હું કઈ પર્યાયમાં કઈ કરી શકું છું? જો હું કઈ પણ પર્યાયમાં કરી શકતો નથી તો હવે અહીંયા જોવું કે અહીંયા જોવું? તો જે ત્યાંથી નજર અટાવે છે તો એની દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ થયા વગર રહેતી. અણધાર્યો ભય કેવી રીતે નીકળે? તો કે છે કે પર્યાયની વ્યવસ્થાનું વ્યવસ્થિત જ્ઞાન થાય. તો કે છે કે આ બધા ભય પણ અણધાર્યા સંબંધીના છે. તો કે છે કે તે પણ આપણને ખ્યાલ આવે છે કે નહીં કહેવાનો મતલબ? હવે જુઓ આગળ, આજે થોડા એક બે વિષય આપણે ભાવ વિશે થોડા પતાવવાના. હવે નિસંકી સંઘની અંદર એક બીજી ચર્ચા આપણે કરીએ. એક આપણે વ્યવસ્થા એવી બતાવી હતી કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા નિર્ભય છે એટલે સાત ભયથી રહી છે, એક તો એ અર્થ કર્યો. બીજો આપણે એક અર્થ કર્યો હતો કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા નિસંકિત છે એનો અર્થ શંકા રહી છે, અને શંકા એટલે એનો અર્થ સંશય રહી છે. સંશય રહી છે એનો અર્થ કે જે જીનેન્દ્ર ભગવાને અહીંયા આગળ દિવ્ય ધ્વનિની અંદર જે વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે, જે તત્વોની વ્યવસ્થા બતાવી છે, તો કે છે કે તે વ્યવસ્થા એટલે છે કે એ જેમ છે તેમ યથાર્થ છે, એની અંદર કોઈ પણ પ્રકારની શંકા ન કરવી, એવો જે ગુણ પ્રગટ થવો તેને નિસંકિત અંગ કહેવામાં આવે. હવે આ થોડું તાત્વિક પ્રકરણ છે, થોડોક ઉપયોગ લગાવજો. સર્વેન્દ્ર ભગવાનની વાણીની અંદર બે પ્રકારના જેને કહેવાય કે બે રીતે જેને કહેવાય કે એક વ્યવસ્થા બતાવવામાં આવે, એને શાસ્ત્રીય શબ્દમાં એક પ્રયોજનભૂત તત્વ કહેવામાં આવે અને એક અપ્રયોજનભૂત તત્વ કહેવામાં આવે. થોડા શાસ્ત્રીય શબ્દ છે પણ થોડોક ઉપયોગ લગાડીને આ બહુ સમજવાનું મહત્વનું પ્રકરણ છે, એવી જરા સમજો. પ્રયોજનભૂત તત્વ એટલે શું? કે જેને જાણ્યા વિના, એની ડેફિનેશન બોલું છું, જેને જાણ્યા વિના મારું દુઃખ દૂર ન થાય, એ જેને જાણવાથી મને સુખની પ્રાપ્તિ થાય, એવા તત્વોને પ્રયોજનભૂત તત્વ કહેવામાં આવે. ફરીથી બોલું છું, જેને જાણવાથી મારું દુઃખ દૂર થાય, મને સુખની પ્રાપ્તિ થાય, એવા તત્વોને પ્રયોજનભૂત તત્વ કહેવામાં આવે. આટલું ક્લિયર? હવે અપ્રયોજનભૂત તત્વ શું? જેને જાણી લઈએ તો પણ વાંધો નથી, અને કદાચ કોઈ સૂક્ષ્મ પડખાથી કદાચિત નરી જાણવામાં આવે તો પણ કે છે કે સમ્યક દર્શનને બાધા પહોંચતી નથી, સમ્યક દર્શન પ્રગટ કરવામાં કોઈ રૂકાવટ આવતી નથી. તો કે છે કે એવી વાત પણ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવે, કેમ સંકેતો સર્વાંગી ની હોય? તો કે છે કે ઓમકાર ધ્વનિની અંદર બધી જ વાત જેને કહેવાય કે સામે આવે, બરાબર ને? તો એવા તત્વો જે છે, એવી જે વાતો જે છે, તેને અપ્રયોજન ગુણ તત્વના નામથી પણ આપણે ઓળખીએ છીએ. એનું ઉદાહરણ આપીએ એટલે ખબર પડે. દાખલા તરીકે સાત તત્વની વાત આવે, જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિદ્રા અને મુક્ત. એમાં આ જે આશ્રવ તત્વ છે તે દુઃખદાયક તત્વ છે, જીવ તત્વ છે તે જ્ઞાન દર્શન સ્વભાવી છે, સંવર નિદ્રા અને મુક્ત સુખદાયક તત્વ છે, અજીવ છે તે આ આત્માથી ભિન્ન તત્વ છે. આ પ્રમાણે જેને કહેવાય કે આ બધી વાત કઈ કહેવાય? આ બધી વાત કઈ કહેવાય? પ્રયોજનભૂત કહેવાય. પ્રયોજનભૂત કેમ કહેવાય? પ્રયોજનભૂત કેમ કહેવાય? કારણ કે એને જાણવાથી મારે શું થશે? મને સુખની પ્રાપ્તિ થશે અને મારું દુઃખ દૂર થશે. કારણ કે સંવર પ્રગટ કરવાથી સુખની પ્રાપ્તિ થશે, આશ્રવ બંધનો અભાવ થવાથી સંવર નિદ્રા થશે, અને આગળ જઈને મોક્ષ થશે. અને જીવ તત્વનું અવલંબન લેવાનું છે, અજીવથી ભેદ જ્ઞાન કરવાનું છે, આવી બધી જે વાત જાણવાથી શું થઈ જાય, એટલે કે આપણું જેને કહેવાય કે દુઃખ દૂર થાય અને સુખની પ્રાપ્તિ થાય. બરાબર, એક પાર્ટ તો અહીંયા આ આવે સરળ ને ભગવાનની વાણીની અંદર, એવો કોઈ ક્રમ નથી પડતા પ્રયોજનના પ્રયોજનના, પણ એક આપણે જ્ઞાનમાં સમજવા માટેની વાત અપેક્ષા એ વાત છે. એક વાત તો આપણે આવી બધી જાણીએ. હવે જુઓ, સરળ ને ભગવાનની વાણીની અંદર મેરુ પર્વતની વાત પણ આવે કે ન આવે? બરાબર છે કે નહીં? કે મતલબ પછી સર્વજ્ઞ ભગવાનની વાણીની અંદર માની લો કે ચોથો કાળ વર્તે અને મહાવીર સ્વામી ભગવાનની વાણી ફરે છે, પરંતુ સમજો કે રામ અને રાવણ ક્યારે થઈ ગયા? કયા મુનિ, કયા તીર્થંકર ના કાળમાં થઈ ગયા? બહુ સરસ, મુનિ સુવ્રતનાથ ભગવાનના કાળમાં. એ કે છે કે આ રામ અને રાવણ થઈ ગયા, એનો અર્થ એ થઈ ગયો કે મહાવીર સ્વામી પહેલાથી પણ ઘણા કાળ પહેલા એ જે ઘટનાઓ બની, તો કે છે કે મહાવીર સ્વામી ભગવાનની વાણીમાં પણ આવે કે ના આવે? એટલે કે આવે. બરોબર કે નહીં? કદાચ મને રામ રાવણના વિશે ખ્યાલ ન હોય તો પણ ચાલે કે ન ચાલે? ચાલે. કદાચિત મને સુમેરુ પર્વતનું જ્ઞાન કદાચિત ન હોય તો પણ ચાલે કે ન ચાલે? ચાલે. જોવો સામાન્ય, બરોબર, અત્યારે એ જાણવા લાયક નથી એમ વાત નથી કરતો, પણ કદાચિત હું એને નહી જાણું તો પણ કે મારા સમય દર્શનમાં રૂકાવટ આવવાની નથી. પણ અહીંયા ટોપિક કઈક બીજો કહેવા માંગીએ છીએ, સાંભળો. બરોબર છે? હવે અહીંયા આગળ કહે છે કે આવા સૂક્ષ્મ કુદરત પરમાણુ પણ જગતની અંદર છે, કે જેને કહેવાય જે આપણે ચક્ષુ ઇન્દ્રિયથી આપણે જેને કહેવાય એ જોઈ શકતા નથી, એવા સૂક્ષ્મ કુદરત પરમાણુ પણ વર્ણન આવે કે ન આવે? એટલે કે આવે. બરાબર કે નહીં? કહેવાનું બધું. આ ફોન ક્યાંથી અહીંયા આવે છે, અહીંયાથી બીજે કદે જાય છે, કોલ આવે છે, બરાબર કે નહીં? એ ભાષા વર્ણા જે છે અહીંયા આગળ પરિણામ થાય છે, આપણે જાણીએ છીએ, આપણે આપણને ખ્યાલ આવે છે, દેખાય છે. ચક્ષુ ઇન્દ્રિયથી બધા પરમાણુ નથી દેખાતું, કારણ કે એ આપણા જ્ઞાનનો વિષય નથી બનતો. બરાબર, છતાં પણ એવી બધી ચીજોનું પણ વર્ણન આવે, ખ્યાલ આવે છે કે નહીં? આ બધી ચીજોને કદાચ ના જાણીએ કે જાણીએ, એને સમય દર્શન સાથે કોઈ જેને કહેવાય કે ડાયરેક્ટ રિલેશન નથી. ડાયરેક્ટ શબ્દ વાપર્યો છે તો કે છે કે એ બધી ચીજોને શું કહેવામાં આવે? અપ્રયોજન જૂથ કહેવામાં આવે. હવે જો આપણે હવે શું સમજવાનું છે, સમજો. હવે આની અંદર જયારે અપ્રયોજન ભૂત તત્વની આ પોઈન્ટ કરે છે નિસંકી અંગ, એટલે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને કોઈ પણ પ્રકારની જીનેન્દ્ર ભગવાનની વાણીમાં જે વાત આવી છે તેની અંદર કોઈ પણ પ્રકારની શંકા થતી નથી, એટલે સંશય થતો નથી. એટલે કે આવું હોય એ જ નહીં એવો ભાવ આપણને થતો. બરોબર કે? હવે જુઓ, ઘણી વાર એમ બને છે કે આપણે સમજો કે કેટલીક અપ્રયોજનભૂત વાત પણ કરીએ, કદાચ ચર્ચાની અંદર અપ્રયોજનભૂત વાત પણ આવે, અને એને કહીએ કે આ જે સુમેરુ પર્વત છે 1,00,000 યોજનનો છે. હવે આપણે કહીએ કે 1,00,000 યોજન એટલે કેટલું? કે 1,00,000 યોજન ગુણ્યા 6,000 કિલોમીટર લગભગ, ઇઝ ઇક્વલ ટુ, એટલે છે કે જે પણ સંખ્યા આવે એટલો મોટો કોણ છે? એટલે કે સુમેરુ પર્વત. હવે આપણે ફૂટપટ્ટી લઈને માપવા જવાના છીએ? ના, ફૂટપટ્ટી લઈને માપવા જવાના છે? આપણે આપણે માપી શકવાના છે? નથી માપી શકવાના. સામાન્ય, બરોબર. અહીંયા આગળ વાત આ સુમેરુ પર્વતની ચર્ચા શેમાં આવી? જીનેન્દ્ર ભગવાનની વાણીમાં આવી. બરાબર કે? તો આવી જે બધી વાત આવે તે આપણે આગળના માધ્યમથી એને સ્વીકાર કરી લેવાનો હોય. શું કીધું? જેની અંદર આપણી બુદ્ધિ પહોંચવાની નથી, જ્યાં આપણે પહોંચી શકવાના નથી, એની અંદર આગમ કરો જ્ઞાન મળે, એને શાસ્ત્રીય ભાષામાં કહેવાય આગમ કરો જ્ઞાન. એના માટે આપણે શું કરવાનું હોય? જેમ છે તેમ આપણે એનો નિર્ણય કરી લેવાનો હોય છે. બરાબર ને? પણ એની અંદર આપણને એમ થઈ જાય કે ના ના, આવું તો કોઈ જગતની અંદર દ્રવ્ય જ નથી. સાંભળજો બરોબર. હવે વાત છે અપ્રયોજનભૂત તત્વ, પણ અપ્રયોજનભૂત તત્વ સર્વજ્ઞ ભગવાને બતાવી છે, એની અંદર પણ જો આપણને શંકા થાય તો અહીંયા આગળ કહે છે કે તેને નિસંકિત અંગ જોઈ શકાતો નથી. એટલે એક વાત બહુ થોડી સમજવા જેવી વાત છે. જગતની અંદર કેટલા જીવો એવા છે જેની અંદર ઘણા બધા સાફ કરે છે અને આ પ્રત્યક્ષમાં અનુભવ કર્યો છે આપણે, અને એને જયારે એમ કહેવામાં આવે કે અરે જીવ તું આટલા બધા પાપ કેમ કરે છે, કેમ તને અહીંયા નરકનો ડર લાગતો નથી? સમજ બરોબર. બરાબર કે નહીં? તો એ જીવ જયારે અત્યંત તીવ્ર સંક્લેશ પરિણામ વાળો હોય છે ત્યારે એ સામે આર્ગ્યુમેન્ટ કરે છે, અરે કોણે જોયું સ્વર્ગ અને કોણે જોયું નરક? બરાબર ને? કેમ? કારણ કે નરક અત્યારે દેખાય છે આપણને, નથી દેખાતું. સ્વર્ગ દેખાય છે, નથી દેખાતું. કેમ? કારણ કે એ આપણે અત્યારે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી. એમ હોવા છતાં પણ સ્વર ને ભગવાનની વાણીમાં આવ્યું છે કે નથી આવ્યું? તો કે એ પ્રમાણે સોળ સ્વર છે, ઉપર એ પ્રમાણે અનુગ્રહ બધા જે છે, અને અહીંયા નીચે સાત નરક છે. તો એ બધી ચર્ચાની અંદર કોઈને શંકા ઉત્પન્ન થાય તો કે છે કે એનાથી તો સમજો વિખ્યાતવાનો અહીંયા આગળ જેને કહેવાય કે બંધ થાય. જરા સમજો, એક વાર લલિતપુર જવાનું થયું મારે દિવાળીના ટાઈમ પર. ત્યાં લલિતપુર ની અંદર જ્યાં મંદિર છે અને મંદિરના કમ્પાઉન્ડ ની અંદર અમે રાત્રે 11:30 વાગે પહોંચ્યા હતા, અને 11:30 વાગે અહીંયા આગળ જિનેન્દ્ર ભગવાન નું મંદિર, અને જિનેન્દ્ર ભગવાન નું મંદિર અને અહીંયા આગળ એ કમ્પાઉન્ડમાં એ કઈ બે ચાર ઘર રહેતા હતા જૈનના. હવે એ છોકરાઓ અત્યંત સ્વચંદી હતા. 11:30 વાગે રાત્રે જિનેન્દ્ર ભગવાનના મંદિર ની અંદર અને આ મંદિરના કમ્પાઉન્ડ ની અંદર અહીંયા ભગવાનની પ્રતિમા વિરાજમાન છે, અહીંયા ઘેર છે, અને અહીંયા કમ્પાઉન્ડ આગળ એ ભાઈ શું કરતા હતા? કે એ ભાઈ ફટાકડા ફોડતા. હવે સાંભળજો, ફટાકડા ફોડતા હતા એટલે મને અહીંયા આગળ જેને કહેવાય કે થોડા પરિણામ એવા બન્યા કે મારે એને કઈક કહેવું જોઈએ. એટલે મેં એમ કહ્યું કે અરે ભાઈ, તને કઈ ખ્યાલ આવે છે તું ક્યાં ફટાકડા ફોડે છે? પેલા તો તું જૈન નો છોકરો અને ફટાકડા ફોડે, એટલે કે શું આ તને કઈ શોભે છે? તો કે છે કે કેમ, ઇસમેં ક્યાં હો ગયા? હિન્દી ભાષી હતો, બરાબર ને? ઇસમેં ક્યાં હો ગયા? અરે મેં કીધું તને કદાચ પરિણામ છે, અને એમાં રાત્રે 11:30 વાગે 11:30 વાગે અને એમાંય ભગવાન ની સામે. મેં કીધું કે તને કેટલો તીવ્ર પાપ નો બંધ થાય છે ખબર છે? મેં કીધું કે તને નરકમાં પણ જગ્યા નહીં મળે. તો કે છે કે કિસને વાત કરતો? આ કેસી વાત કરતો? એવું કિસને દેખા નરક? એટલે કે એ સર ધારાને કી બાત હૈ? એટલે કે ધારાને કી બાત મત કરો, હમકો જો કરના હૈ વો કરને લો. એ વખતે મને કયા પરિણામ આવ્યા? એટલે મને અત્યંત દયાના પરિણામ. કેમ કેમ મારે? કારણ કે સમજો, જગત ની અંદર બહુધા જીવોને એટલે છે કે સૌથી પહેલા તો સર્વજ્ઞ ઉપર જ ભરોસો નથી. જગત ની અંદર તો ત્રણ કાળ ત્રણ લોક ને જાણવા વાળું કોઈ જગત ની અંદર સર્વજ્ઞ ભગવાન છે, અને સર્વજ્ઞ ભગવાન આવું બધું જોયું છે, અને સર્વજ્ઞ ભગવાને આવા સ્વર્ગ અને નરક પણ જોયા છે. તો કે છે કે આવા સર્વજ્ઞ ભગવાન નો જ ભરોસો નથી. બહુ સમજવા જેવી વાત છે. અરે અહીંયા તારા પરિણામોમાં કસાયની મંદતા થાય છે તો એનું ફળ સ્વર્ગ છે, પરિણામોમાં કસાયોની તીવ્રતા થાય છે તો તેનું ફળ નરક છે, અને પરિણામોમાં અહીંયા પુણ્ય પાપ થી રહિત થઈને અહીંયા વિતરાગતાના પરિણામ થાય છે તો તેનું ફળ મોક્ષ છે. આમ સર્વજ્ઞ ભગવાને એમના જ્ઞાન ની અંદર આ બધી વાતો આ પ્રમાણે જાણી છે, અને જો એની અંદર આપણને કોઈ પણ પ્રકારની શંકા જોવામાં આવે છે તો અહીંયા આગળ કહે છે આવો શંકા નો કરનારો એટલે છે કે સંદેહ દ્રષ્ટિ ન હોય. ઘણી બધી ચીજો છે આમાં. અત્યારે હું આત્મા છું અને દેહ થી ભિન્ન છું એટલે છે કે એવી વાત વાળાને તો સંદેહ દર્શન ના થાય, પરંતુ કે છે કે સ્વર્ગ અને નરક જે અપ્રયોજન સુખ છે, એક વખત ના અપેક્ષા છે, જેની અંદર કદાચિત મને ના ખબર પડે. દેડકા નો જીવ હોય કેટલા સ્વર્ગ જાણે અને કેટલા નરક જાણે, છતાં પણ તે સમ્યક દર્શન કરી લે છે. આત્મા અને અનાત્માના વચ્ચે, દેહ અને આત્મા વચ્ચે ભેદ વિજ્ઞાન કરીને સમ્યક દર્શન કરી લે છે. એમ હોવા છતાં પણ આપણે મનુષ્ય પર્યાયમાં છે, અને ખોટા તર્ક અને કુતર્ક કરીને જો જીવેન્દ્ર ભગવાનની વાણીમાં આવેલી વાતને આપણે જો નથી સ્વીકાર કરતા તો અહીંયા કહે છે કે સમ્યક દર્શન તો દૂર છે, આપણે દર્શન મોવીનો બંધ. હવે એક વાત બીજી કહી દઉં, આ ફ્લાઇટ હોય છે ને ફ્લાઇટ, અત્યારે સાયન્સ નું બહુ ચાલ્યું છે. સાયન્સ શું કહે છે? પૃથ્વી ગોળ છે કે સપાટ છે? આ બહુ ચાલે છે, અમારી સામે બહુ પ્રશ્ન આવે છે. સાયન્સ એમ કે છે કે પૃથ્વી કેવી છે? ગોળ છે. તમે જોઈ ગોળ જોઈ, બરાબર ને? અને સર્વજ્ઞ ભગવાનની વાણીમાં કેવી આવ્યું છે કે કેવી રીતે છે પૃથ્વી, સમજવા માટે જેનો જે પ્રમાણે આકાર હોય, બરાબર છે? હવે આની અંદર શું કરશે આ ભાઈ? બહુ સાયન્સ ભર્યો હોય એ ભાઈ શું કરશે? હું જૈનો ની વાત કરું છું. આ જે આર્ગ્યુમેન્ટ કરે છે જે જૈનો કરે છે, અને એ પ્રમાણે કરે છે એટલે કે અહીંયા આગળ આ પ્રમાણે ત્રિલોકના ગ્રંથોમાં આ પ્રમાણે જેવું આ ત્રણ લોકનું જે સ્વરૂપ આવ્યું છે એવું જયારે બતાવવામાં આવે, અને જયારે આ પ્રમાણેની ચર્ચા આવે છે ત્યારે એની અંદર એને આ વાત બેસતી નથી, અને પોતાના અહીંયા આગળ તર્ક અને કુતર્ક કરવા બેસી જાય છે. એટલે કે ના ના, પૃથ્વી તો ગોળ જ હોય, કારણ કે અમે ફ્લાઇટમાં જઈએ ને એટલે પાછો આમ રાઉન્ડ જ દેખાય, અને આ જ પ્રમાણે હોય છે. આ શું કરે છે? આ બધા કુતર્ક છે. આવા મળે છે અમને. અને દેવરાજીમાં એક ભાઈ મળી ગયા હતા, હોશિયાર યંગસ્ટર, અને ઘણું ભણ્યા છે, ઘણું સાયન્સ શું ભણ્યા, અને એક તો પ્રવચન પછી પતિ જાય ઉજ્વલા બેન્સરીના, અને પછી શું કરે એટલે કે અહીંયા 12:12 વાગ્યા સુધી મને સમજાવે કે પૃથ્વી ગોળ છે. અને તું પૃથ્વી ભોળજે તો તારી પાસે રાખ, અને હું જે ભણ્યો છું ત્રિલોક તાળ ઉપર આગમ ના આધારે મને મારી શ્રદ્ધા કરવા દે, કારણ કે મારા જ્ઞાન નો તે વિષય બનતો નથી, અને જે મારા જ્ઞાન નો વિષય બનતો નથી હું એને આગમ કરો જ્ઞાન વડે હું જાણી લઈશ. તું એમ કે છે કે નાના તમે સમજો, અમે પણ આ પ્રમાણે એમ જઈએ છીએ તો મને ગોળ ગોળ દેખાય છે અને સાયન્ટિસ્ટ ને પણ ગોળ ગોળ દેખાય છે. ત્યારે મેં એને કીધું, અલા સાયન્ટિસ્ટ પાસે કયું જ્ઞાન છે એટલે કે મતિસુદ્ધ જ્ઞાન, બધું તારી પાસે કયું જ્ઞાન છે એટલે કે મતિસુદ્ધ જ્ઞાન, તો બધું તમારા બંનેના વિચારો મળવાના જ છે. લોજિક સમજાય છે? તને જેવું દેખાય છે ઓલા સાયન્ટિસ્ટ ને જેમ દેખાય છે એમ તને પણ એવું દેખાવાનું છે, કારણ કે તારી પાસે મતિસુદ્ધ છે, કેવળ જ્ઞાન નથી. કેવળ જ્ઞાન ની અંદર એ જે વસ્તુ નો ફોટો પડે અને મતિસુદ્ધ નો જે ફોટો પડે એટલે બંને માં ડિફરન્સ પડશે કે નહીં પડે, પોઈન્ટ પકડાય છે? કેવો મતલબ, તને જેવું દેખાય એટલે સાયન્ટિસ્ટ સાચો, એટલે કે એ તું ક્યાંથી લાવે? અહીંયા જે વાત કરવામાં આવે છે તે અહીંયા આગમ ના આધાર થી વાત કરવામાં આવે છે. ભલે ચક્ષુ ઇન્દ્રિય થી દેખાતો નથી, પણ આગમ ના આધારે જયારે વાત કરવામાં આવે ત્યારે જે રીતે પણ સરળ ભગવાન એ જ્ઞાન માં જોયું છે એ જ પ્રમાણે સ્વીકાર કરી લેવાથી સમજો એ તો જેને કહેવાય સર્વજ્ઞ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કહેવાય. પણ એની અંદર આપણા અપ્રયોજન ભૂત તત્વની અંદર જો આપણે ડાઉટ કરીએ છીએ તો અહીંયા આગળ કહે છે કે તમે દર્શન મોની નું શું થશે, એટલે કે કર્મના આશ્રમ નું કારણ. આ કેવી રીતે આપણને ત્યાં આગળ પણ પાપ લાગી જાય છે. સર્વજ્ઞ ભગવાન જીનેન્દ્ર ભગવાને કહેલા તત્વોની અંદર સંકાર ન કરવી, પ્રસન્ન સંવેદ અનુકંપા આતિથ્ય સંવેદ દર્શન થયાની સાથે આ બધા ગુણો પણ પ્રગટ થાય છે, અને એની અંદર જે આતિથ્ય છે એટલે શું છે કે જીન વચન ની અંદર શંકા ન કરવી, એવો જે ગુણ જે છે તો કે છે કે એવો ગુણ સંવેદ દ્રષ્ટિને પ્રગટ થાય છે. અને અહીંયા જે પણ વાણીમાં જે પ્રમાણે અપ્રયોજન વાત આવે છે એની અંદર પણ તે શંકા કરતો. આ વાત આપણા દરેક પેઢીને યંગસ્ટરોને ખાસ સમજાવવા દેવી છે. કેમ? કારણ કે તે દુનિયામાં રહે છે, દુનિયાના લોકો જોડે રહે છે, અહીંયા આગળ એને જેટલું જોયું છે એટલું જ મારે છે. સર્વજ્ઞ ભગવાને અનેક પ્રકારનું બતાવ્યું છે, એની જોડે ઘણી વાર એમ બને કે મેચ ન થાય, પણ મેચ ન થાય એટલે એ વાત ખોટી, અને તારા ધ્યાન માટે છે કે એ વાત સાચી એ તું જાણ્યો. આમ જેને કહેવાય કે કોઈ પણ પ્રકારની શંકા ન કરવી તેને અહીંયા આગળ નિશંકી અંગ કહેવામાં આવે. બરાબર? હવે જો આગળ હવે આપણે આજે બીજો અંગ આપણે ચલાવીએ છીએ, નિકાંક્ષિત અંગ. હવે થોડું ધ્યાન દઈને સાંભળજો, નિકાંક્ષિત અંગ એટલે શું? એટલે શું? ધર્મ તથા ધર્મના ફળમાં કોઈ પણ પ્રકાર સાંસારિક સુખની વાંછા ન કરવી તેને નિકાંક્ષિત અંગ કહેવામાં આવે છે. બરાબર? આ શું થઈ ગઈ એની ડેફિનેશન. બરાબર? હવે જોઈએ રત્નકરણ સાવકાચારમાં આની બહુ સુંદર વાત કરવામાં આવી છે. રત્નકરણ સાવકાચારમાં એમ કહેવા માંગે છે કે જેને કહેવાય કે આ જીવે સમજો સંવેગ દ્રષ્ટિ ધર્માત્માને કોઈ પણ પદાર્થની વાંછા જોવામાં આવતી નથી, ઈચ્છા જોવામાં આવતી નથી. કેમ ઈચ્છા જોવામાં નથી આવતી? ઈચ્છા જોવામાં કેમ નથી આવતી? એટલા માટે ઈચ્છા જોવામાં આવતી નથી કારણ કે તે પરદ્રવ્યથી મને સુખ થાય છે, પરદ્રવ્યથી મને સુખ થાય છે એવું તે માનતો નથી. મને આ ઇન્દ્રિય જેની ભોગ મળી જાય એનાથી હું સુખી થઈ જાઉં એટલે કે એવું તે માનતો નથી, અને એવું એને માનતો ન હોવાને કારણે એને જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે આ પ્રમાણે સુખ ભોગવવાની વાંછા જોવામાં આવતી નથી. આ તો થઈ ગઈ એક જેને કહેવાય કે એક એની પદ્ધતિ. બરાબર? કે સમ્યક દ્રષ્ટિને પણ ચારિત્ર મોહના ઉદયમાં એને પણ ભૂમિકા પ્રમાણ કઈ કરી ઈચ્છા થાય છે તેની હમણાં વાત ગૌણ છે, તેની વાત ગૌણ છે. પરંતુ એ પદાર્થ માંથી મને સુખ આવે છે, આ ભોગ માંથી મને સુખ આવે છે તેવું તે માનતો નથી. હવે સાંભળજો બરોબર, રત્નકરણ સાવકાચારની અંદર એ પ્રમાણે ચર્ચા કરવામાં આવી જ્યાં સુધી જગતને એમ કહેવામાં આવે કે આ પદાર્થમાં સુખ નથી. સાંભળજો, પદાર્થમાં સુખ નથી તો એ જલ્દી માનતો નથી. પરંતુ અહીંયા આગળ રિસર્ચ કરવામાં આવ્યું. શું રિસર્ચ કરવામાં આવ્યું? કે સૌથી પહેલા ઇન્દ્રિય જનિત સુખની શું કરી? ઇન્દ્રિય જનિત સુખની અસારતા બતાવી, એનો રસ તૂટી જાય, એના માટે ઇન્દ્રિય જનિત સુખની શું કરી? એટલે છે કે અસારતા બતાવી. કેવી રીતે અસારતા બતાવી? કે પહેલા તો એની અસારતાને નિરંકારતા એવી રીતે સર્વ કરી કે ઇન્દ્રિય જનિત જે પણ કઈ સુખ છે, ઇન્દ્રિય જનિત જે પણ કઈ સુખ છે તે કે કોને આધીન છે? પુણ્યકર્મને આધીન. કોને આધીન છે? ઇન્દ્રિય જનિત સુખ કોને આધીન છે? એટલે પુણ્ય ને આધીન છે. એનો અર્થ શું થઈ ગયું? એટલે કે મારા આધીન નથી. મારા આધીન નથી એટલે હું જેવો પણ સુખ આ જગત માંથી લઈ શકું, તો કે છે કે એવું તારા આધીન નથી. બરાબર કે નહીં? સાંભળજો, એક રોટલી ખાવા મળે છે, એક રોટલી, બરાબર કે નહીં? એક રોટલી બનાવવાની, બનાવીને ખાવાની હોય તો કે છે કે એની અંદર કોનું કામ આવે છે? શું કામ આવે છે? પુણ્ય ના ઉદય વગર એક રોટલીની પણ પ્રાપ્તિ થતી નથી. સાંભળજો, અહીંયા આગળ એક રોટલી પણ જો પુણ્ય નો ઉદય હોય તો એ રોટલી સંબંધીનું પુણ્ય અહીંયા આગળ ભાગમાં આવે. માની લો કે રોટલી પણ ભાગમાં આવી, રોટલી પણ ભાગમાં આવી, પણ એને ચાવવા માટે દાંત નથી. બને છે કે નથી બનતું? બરાબર કે નહીં? એનો અર્થ શું થઈ ગયો? કે રોટલીનું પુણ્ય અલગ અને દાંતનું પુણ્ય એટલે કે અલગ. બરાબર, માની લો કે રોટલી પણ છે અને દાંત પણ છે, પરંતુ અહીંયા આગળ ડોક્ટર કહે છે કે તારી હોજરી એટલી મજબૂત નથી. તો કહે છે કે તું રોટલી ચાલીને ખાય તો પણ કહે છે કે અહીંયા આગળ તને પચશે નહીં. એનો અર્થ શું કહી ગયો? એટલે કે રોટલી મળવાનું પુણ્ય અલગ, એને ચાવવાનું પુણ્ય અલગ, અને ચાલ્યા પછી એનું પચવાનું પુણ્ય અલગ. અહીંયા આગળ કહે છે કે પુણ્યના ઉદય વગર એક રોટલીનું પણ સુખ અહીંયા આગળ આ જીવને પ્રાપ્ત થતું નથી. હવે જુઓ, આ બેનો ઘરે સુખડી બનાવે કે ના બનાવે? તમારે ક્યાં બનાવે? એ જ નામ છે સુખડી. અને તમારા બધાની સારી થાય છે કે થોડી આમ ઓલી ભલીવાર વગરની થાય છે? ક્યારેક ક્યારેક ભલીવાર વગરની એટલે સમજાય છે? બરાબર કે કેવી ભલીવાર વગરની એટલે કેવી? થોડીક જ થાય. અમારે તો બહુ થઈ જાય છે. અમારે તો ખાઈ રસ્તો લઈને ભાગવી પડે છે, અને ભાગ્યા પછી અમારા ભાગમાં આવે છે. કારણ કે પોતી પોતી સુખડીનું પુણ્ય નથી પાછું. આ પોઈન્ટ પકડાય છે, એના માટે પુણ્ય જોઈએ. હવે અહીંયા આગળ ઘરમાં સુખડી બનાવવામાં આવે, ઘરની અંદર જયારે સુખડી બનાવવામાં આવે ત્યારે અહીંયા આગળ શું થઈ જાય? કે ઘાટ આવે તો કડક થઈ જાય. હવે કડક થઈ જાય તો શું થઈ જાય? હવે ઘરની અંદર હોય ને આપણા બારી રહેતા હોય, દાદાજી રહેતા હોય, જેને જેને કહેવાય કે હવે પૂરા ના, તે પ્રમાણે ના રહ્યા તો ના રહ્યા. બરાબર કે નહીં? કહેવાનું અલગ. હવે અહીંયા આગળ શું થાય? હવે દાદાને ભાવે બહુ સુખડી, અને ઘર બનાવે, ઘરમાં બનાવે સુખડી, અને અહીંયા આગળ શું થાય? એટલે કે અહીંયા બધા મલકાતા મલકાતા સુખડી ખાય, અને સુખડી કેવી થઈ જાય? એટલે કે ભાગ્યમાં નાખવું તો કેવી થઈ જાય? અરે કેવી થઈ જાય? એટલે કે કડક થઈ જાય. હવે અહીંયા આગળ દાદો શું કરે? ઘરવાળા પણ કેલો થોડું તો ચાખો, થોડું તો ચાખો, પણ અહીંયા આગળ શું થઈ જાય છે? એટલે કે એ પ્રમાણે ખવાતી નથી. કેમ ખવાતી નથી? અરે કેમ ખવાતી નથી? કારણ કે સુખડી જેટલું પુણ્ય ભાગમાં, અને કહેવાય ઇન્દ્રિય જનિત સુખ કોના અધીન છે? અરે કોના અધીન છે? એટલે કે પુણ્ય ને બહુ એને બદલે. અને અહીંયા આગળ પછી આ પત્ર જ્ઞાન ના હોય તો દાદો બેઠો બેઠો શું કરે? અરે દાદો બેઠો બેઠો શું કરે? બરાબર ને? બહુ નું નામ હોય ને રમીલા, દાખલા તરીકે કોઈનું નામ ના હોય, અહીંયા કોઈ નામ લખી ને રમીલા, હા, ઉદાહરણમાં બરાબર ને? આ રમીલા ને ક્યારે સુખડી બનાવી જ ના જોઈએ. એટલે કે એને સુખડી બનાવતા, અરે એને સુખડી બનાવતા આવડતી જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? વળી પાછી રમીલા ત્યાંથી જ અમલ આપે કે બાપુજી આ વખતે બોર્ડ જ એવો આવી ગયો છે. પોતાનો વાંક ન કાઢે ક્યારે પણ. બાપુજી ગોળ કેવો આવી ગયો છે આ વખતે? એટલે કે આ વખતે એવું હોય ને ગોળ પાછો બરોબર એવું હોય છે પાછું એમાં, એટલે ચીકડો વધારે આવી જાય ને, આવો આવી જાય ને, તેવો આવી જાય ને. આ વખતે કેવો દેખે છે? ગોળ કેવો આવી ગયો છે? આ વખતે ગોળ જ એવો આવી ગયો છે. બરોબર, આ જ વખતે એવો આવ્યો. અહીંયા આગળ કેવો મતલબ? આમ કરીને બધા બાપુજી શું કરે? પરિણામોમાં શું કરે? પરિણામોમાં સંકલેશ કરે. એક સુખડી ના ખાવા મળે તો એની અંદર જો આ મોહની કેટલી ગ્રદ્ધતા પડી છે, ઇન્દ્રિય જનિત સુખની કેટલી ગ્રદ્ધતા પડી છે કે આખી જિંદગી તો સુખડી કાઢીને ખાયું છે, છતાં પણ અહીંયા આગળ કહે છે કે તૃપ્ત થયો નથી, અને અજીન પણ સામે બને છે. પણ અહીંયા આગળ જેને કહેવાય કે એવા સંજોગોમાં એ પ્રમાણે જેવું જોઈતું હતું એવું મળ્યું નથી, અહીંયા સુખડી ખવાતી નથી, અને અહીંયા બધા ખાય છે, અહીંયા એવા સંકેત પરિણામ કરે છે કે આ ભાવ તો સુખડી વગરનો રહે અને એ ભાવ સુખડી વગરના. એટલે અંતરાય બાંધે પાછો અને નવી નવી કેરી આવે ને, અમારે તમારી નહીં, તમારે તો 12 મહિના આવે છે. તમારું બહુ સુંદર પુણ્ય છે. અમારા ઇન્ડિયા વાળાની વાત છે. ઓલી અહીંયા આગળ 8 મહિના પછી ઓલી ગરબા ગાતી ગાતી કેરી આવે, અને પછી કેરી આવે અહીંયા આગળ, અને અહીંયા આગળ શું થાય? નવી નવી કેરી આવે ને, નવી નવી, અને નવી નવી કેરી આવે બરાબર ને? અને આ ભાઈ સાહેબ ઘરમાં કેરી લાવે, અને નવી નવી કેરી તો અહીંયા આગળ 2000 રૂપિયા ડઝન, 3000 રૂપિયા ડઝન એ પ્રમાણે મોંઘી આવે. અને આ પછી શું કરે આપણી? એટલે કે 2 ડઝન કેરી ઘરમાં લાવે, અને સીઝન ની પહેલી કેરી હોય અને એનો અહીંયા આગળ રસ કાઢવામાં આવે અને ઘરવાળા અહીંયા આગળ શું કરે, બે બે બાળકા ઠોકે અને આ મજૂરીઓ શું કરે, જોઈ જોઈને ઉભો રે, કેમ કે ડોક્ટરે ના પાડી છે, કેમ કે ડાયાબિટીસ છે, બને કે ના બને, બોલો પ્રેગ્નન્ટ ભાઈ બને કે ના બને, એટલે છે કે અહીંયા ડોક્ટર શું કે છે, એટલે કે કેરી ખાવાની વાત તો દૂર રહો, પણ તમારે એટલું ડાયાબિટીસ છે કે અહીંયા કહે છે કે તમારે એની સામે જોવાનું પણ નહીં. અહીંયા આગળ કે છે કે આ રસ, આ કેરીનો રસ કોને આધીન છે, આ કેરીનો રસ એટલે છે કે આ શરીરને આધીન છે. અને વાંચો એ કે છે કે ખ્યાલ આવશે. અહીંયા આગળ કે છે કે સારા, અહીંયા એ પ્રમાણે અસાતાનો ઉદય વર્તે છે, શરીરના જે પરમાણુ જે છે તે એ રીતે કામ કરી રહ્યા છે. અહીંયા આગળ શરીરની અંદર ડાયાબિટીસ ના કારણે એ રીતે અહીંયા આગળ કામ કરી રહ્યા છે અને શું કરે છે, એવી જાતનો અંતરાય કર્મનો ઉદય ચાલે છે કે શું મજૂરીઓ થઈને કેરીની પાટી ઊંચી કરીને 2500 રૂપિયા ખર્ચીને ઘરવાળા માટે કેરી લાવે છે, બધા તો મલકતા મલકતા ખાય છે પણ શું એનાથી વંચી રહી જાય. કેમ કેમ કે ઇન્દ્રિયજનિત શું કોના આવ્યું છે, ઇન્દ્રિયજનિત તો શું કે છે કે કર્મને આ નક્કી કરતા ખબર પડે અમારા લોકોને કોના સ્વાદ છે, ઘરમાં બનાવે લાડવા ઘીના ઘી નાખીને તળેલા નાસ્તા અને અહીંયા આગળ આ ભાઈ શું કરે, તગર તગર જોડે ડોક્ટર કે હાઈ કોલેસ્ટ્રોલ છે એટલે આ ભાઈ શું કરે, અને ભાઈ શું કરે બસ જ્ઞાનનું જે બનાવે બીજું શું કરે, ઘરવાળા કે બસ દર્શન કરી લો, આ કેળાની રેફર દર્શન કરી લો, આ લાડવા દર્શન કરી લો, આમ કેમ આમ કેમ, કારણ કે એક કેળાની વેફરનો દાણો સાંભળતો બરોબર, એક કેળાની વેફરનો દાણો કોને આધીન છે, કર્મને આ વિચાર કરો તમે. ધન એક એક ખુલાસો કર્યો તેની અંદર, ધનની વાત કરી, કેમ ધન કમાવું છે, ધન કેમ કમાવું છે, કારણ કે ધનથી આપણે ભોગોની સામગ્રી પ્રાપ્ત કરીએ છીએ. તારે ભોગોની સામગ્રી શા માટે પ્રાપ્ત કરવી છે, કારણ કે ભોગોની સામગ્રી પ્રાપ્ત કરીને એને ભોગવીને મારે શું કરવું છે, એટલે કે મારે સુખી થવું છે. સાંભળજો અભિપ્રાય શું પડ્યો છે, આ ભોગમાં સુખ છે. સાંભળજો અભિપ્રાય શું પડ્યો છે, ધનથી પારના ભોગોની સામગ્રી અને સામગ્રીને ભોગવીને અહીંયા પણ ઊંધું થઈ જાઓ, એટલે કે સુધી થઈ જાઓ. પરંતુ અહીંયા કઈ કે છે કે ધન કોને આધીન છે, અહીંયા કઈ સંયોગમાં ધન કોને આધીન છે, તો એટલે કે કર્મને આધીન. સાંભળજો બરોબર, સીતાનો જીવ હતો ને, સીતાનો જીવ જયારે અહીંયા આગળ રાજા જનકે જયારે એ જેને કહેવાય કે એ પ્રમાણે ઉંમર વખતે એમના લગ્ન કરવાનો જયારે વિચાર કર્યો હશે ત્યારે એ રાજા જનકે એવી રીતે વિચાર કર્યો હશે, ના ના મારે કોઈ પણ જમીન ચાલશે, મારે જ્ઞાતા દ્રષ્ટા બનીને જે પણ મળશે એવું લઈ લઈ બરોબર ને, કારણ કે સીતા કર્મમાં આધીન છે, એવી રીતે વિચાર કરીને આપણે છોકરીઓ પરણીએ કેવી રીતે પરણીએ, ત્યારે કેવી રીતે પરણીએ, એટલે કે જોઈને જરા સરખી રીતે છોકરો મળી જાય, થાક મળી જાય, આ મળી જાય, થોડું બીજું બધું સરખું હોય, આ બધું વિચાર કરીને જઈએ ને. સો એ સીતા માતાએ કે રાજા જનકે વિચાર્યું હતું કે અહીંયા આગળ જેવું અહીંયા આગળ મારે મહેલમાં પ્રવેશ થશે, સાંભળજો બરોબર, અને અહીંયા આગળ શું થશે, એટલે કે 14 વર્ષનો વનવાસ મળે. પોઈન્ટ પકડાય છે કે નહીં, શું જોઈને નાખી હતી, મહેલ જોઈને નાખી હતી, શું વિચાર કર્યો તો કે આ મહેલમાં પગ મુકાશે, શું અહીંયા આગળ જોવામાં આવે છે, મહેલમાં તો પગ મુકાય છે પરંતુ રહેવાનું ક્યાં આવે છે, એટલે કે જંગલમાં રહેતા. જોકે સીતા માતા તમને દ્રષ્ટિ ધર્માત્મા હતા, એમની આવી પરિસ્થિતિમાં પણ એમને સંતાભાવ વર્તતો હતો, કેમ, કારણ કે આ બધું શું હતું, આ બધું સમ્યક્ત્વનો પ્રભાવ. જરા સમજો બરોબર, આપણે કેટલાય આવી કલ્પના કરી નાખીએ છીએ આપણા ઘરની અંદર, આપણે જયારે છોકરીનું નક્કી કરવાનું હોય ત્યારે આપણે અહીંયા આગળ કેટલું નક્કી કરી નાખીએ છીએ કે માની લો, સમજો ઉદાહરણના રૂપમાં આપણે એવી રીતે જેને કહેવાય વિચાર કરી રહીએ છીએ કે અહીંયા આગળ કોઈ બહુ મોટું જેને કહેવાય કે આપણને ઘર મળી જાય, મોટું ઘર એટલે, અરે મોટું ઘર એટલે જેને કહેવાય ને રઈસ ઘર, જેને કહેવાય છાત જોવામાં આવે, જેને કહેવાય એ ગાડી બંગલા જોવામાં આવે, અને એ પ્રમાણે જેને કહેવાય કે આ તો આરામ જોવામાં આવે, એવું બધું વિચારીને આપણે શું કરીએ છીએ, આપણે આપણી છોકરીને ત્યાં આગળ પરણાવીએ છીએ. સાંભળજો બરોબર, બરાબર, અને આ ભાઈની ઘેર તો શું હોય, આ ભાઈની ઘેર તો ઘાત આવે તો ઓલું કાયનેટિક, કાયનેટિક હોય છે તમારે અહીંયા ફરફરીઓનું ફૂરવાળું સ્કૂટર સ્કૂટર કહે છે કે માંડ માંડ સ્કૂટર હોય, કોઈ પકડાય છે કે નહીં, અને ઓલા જ્યાં આગળ જેની સગાઈ કરવામાં આવી છે તો કહે છે કે એ ભાઈ ત્યાં શું હોય, ઓલી તમારી ચાર બંગડી વાળી ગાડીઓ હોય, ઓલી ઓળી ફોડી જે પણ આવતી હોય બરાબર કે નહીં, તો કે ઓડી દોડતી હોય ને બીએમડબ્લ્યુ દોડતી હોય ને તમારી જે પ્રમાણે દોડતી હોય, તો અહીંયા આગળ એ બધી ગાડીઓ પડેલી હોય અને બધી બેંક બેલેન્સ પડી હોય ને એ બધી વ્યવસ્થા થઈ હોય, અને આ ભાઈ ની ત્યાં શું છે ખાલી, અરે આ ભાઈ ત્યાં શું છે, ફરફર્યું આપણું સ્કૂટર સ્કૂટર સાદી ભાષામાં બરાબર કે નહીં, તો કે સ્કૂટર છે બરાબર, હવે આ દહેલી શું કરી આપણે? અને આ દહેલી શું કરી? એટલે કે આપણે સગાઈ કરી. હવે આગળ જો સગાઈ કરી, હવે સગન ને કેટલો ટાઈમ બાકી છે? એક મહિનાની બાર, બરાબર છે. હવે એક મહિનો તમે વિચાર કરો, આ ઇન્દ્રિય જનિત સુખ, બરાબર ને, જે છોકરીની સગાઈ કરવામાં આવે છે, અથવા તો જે પિતાજી અને માતાજી જે છે, તો કે છે કે એ બધાની અહીંયા આગળ જેને કહેવાય કે જ્ઞાનની અંદર અથવા તો પોતાના ભાવોની અંદર કે શું રમે છે, પછી છોકરીના મનમાં શું રમે છે કે અત્યારે તો ભલે અહીંયા આગળ હું પહેલેથી ઉપર ફરું છું, પણ હવે આ મહિનાના દિવસો છે, એના પછી હું તેમાં જઈશ, અને એના પછી હું તેમાં ફરીશ. અરે તેની ગાડી, ગાડી ની BMW માં એમ બ્રાન્ડ સાથે, બરાબર છે. અરે હું તેમાં ફરવાની છું, અરે તેમાં ફરવાની છું. અત્યારે મારી પાસે કયો મોબાઈલ છે? અત્યારે મારી પાસે નોકિયાનો છે, નોકિયા પ્રો, અને પણ ટચ સ્ક્રીન વગર નો. કદા એવો આવતો હતો ને, કદા એવો આવતો હતો. અને પછી હું ત્યાં જઈશ એટલે કયો મોબાઈલ લઈ જઈશ? એપલ નો. કયો લઈ જઈશ? એપલ નો. આ બધી કલ્પના ક્યાં ચાલે છે? આ બધી ક્યાંકમાં ક્યાં ચાલે છે? મનમાં ચાલે છે. મુંગેરી લાલના સપના જોવે છે. ખબર પડે છે મુંગેરી લાલના સપના? તો કે છે કે આ બધા મુંગેરી લાલના સપના ચાલુ થઈ જાય છે. અહીંયા આગળ જરા સગાઈ થઈ છે, અહીંયા આગળ ખાત મળ્યો છે, અને આ પ્રમાણે મુંગેરી લાલના સપના ચાલુ થઈ જાય છે. મહિનો લગ્ન ને વાર છે, અહીંયાથી ચાર ફોન ત્યાંથી આવે છે, અહીંયા આગળ ઉછળ કૂદ કરે છે, અને અહીંયા આગળ બેચું મારે છે. એટલે આપણે ગુજરાતીમાં ખબર પડે છે, હેલ્પ ટાઈમ બેક ટાઈમ બધી એટલું ડેટ કરીને, અને પણ આમ કરશે ને આમ કરશે ને, બધી ફ્રેન્ડોને બતાવશે ને, અને પછી મારે તમે ત્યાં જઈને આમ જ કરવાનું છે, અને મારે પાછી અલગ ત્યાં આગળ રૂમ હોય એટલે મારે આ રીતે જ લેવું પડે. મારે આ પ્રમાણે છે એમ કરતી કરતી જાય, અહીંયા આગળ એક મહિનો આવી જાય, અહીંયા આગળ લગ્ન થાય, અને અહીંયા આગળ શું થાય કે લગ્ન નો પહેલો દિવસ હોય, અને 13,000-25,000 માંથી 15,000 નો ધડાકો થાય, 13,000 ક્રેશ થઈ જાય, ઓલા ભાઈ 13,000 માં હોય, મિલકત ક્રેશ થઈ જાય, અહીંયા આગળ આ મહેલની વાતો દૂર રહો, જે તું પણ મકાન વેચી પડ. આ સંસારની સ્થિતિ, ઇન્દ્રિય જનિત સુખ કોને આવ્યું છે? કોને જોઈને નાખ્યું હતું? એટલે છે કે આ કાગળિયાને જોઈને નાખી હતી. કોને જોઈને નાખી હતી? એટલે છે કે આ ચાર બંગડીવાળી ગાડીને જોઈને નાખી હતી. કોને જોઈને નાખી હતી? એટલે છે કે આ 1,00,000 નો તમારો આઈફોન જોઈને નાખી હતી. કોને જોઈને નાખી હતી? એટલે કે આ બધી સાયલી જોઈને નાખી હતી. અહીંયા આગળ કે છે કે આ બધું જોઈને નાખી હતી, બરોબર જગ્યા પર નાખી હતી, છતાં પણ શું થયું? કારણ કે પુણ્ય કર્મ નો ઉદય, કારણ કે આ ઇન્દ્રિય જનિત સુખ કોને આધીન છે? એટલે છે કે આ બધા દ્રવ્યોને આધીન. એટલે કે કોને આધીન નથી? એટલે છે કે એના ધણીને આધીન નથી. કોને આધીન નથી? એના મહેરને આધીન નથી. તો કે કોને આધીન છે? અહીંયા આગળ જે પરમાણુ પડેલા છે, એટલે કે તેનો એને ટેકો છે, આ બધાનો ટેકો નથી. અને સત્તામાં જો એ નથી તો શું થાય છે? એટલે કે જેવું હોય છે તેવું અહીંયા આગળ ભોગવવું પડે. આ સંસારની સ્થિતિ છે. તું કે મારે આ પ્રમાણે થઈ જાય ને, આમ થઈ જાય ને, હું આ પ્રમાણે જીવું ને, તું તેની કલ્પના કરે છે સંસારની. આજે પછી સમજો, આજે જે થાક જોવામાં આવે છે, બીજે દિવસે શું એ થાક એમ જ હોય? શું એની વ્યવસ્થા છે? એવું જરૂરી છે? અને બીજી વાત સમજો, એમ કેમ બને છે એનું પણ રિસર્ચ કરો. એમ કેમ બને છે? કારણ કે જીવના પરિણામ એક સરખા રહેતા નથી. એમ કેમ બને છે? કારણ કે અહીંયા આગળ ગણિતમાં તીવ્ર કસાયના પરિણામ થાય છે, અને ગણિતમાં બંધ કસાયના પરિણામ થાય છે. આ હર અંતર્મુખ છે, એના શું થાય છે? એના પરિણામો બદલાતા રહે. અરે જયારે અહીંયા આગળ સંકલેશ પરિણામ થાય છે, અહીંયા આગળ અહંપણાના પરિણામ થાય છે, એ વખતે અહીંયા આગળ એને તીવ્ર પાપનો બંધ થાય, અને કસાયની જયારે અહીંયા આગળ કંઈક બંધતા થાય છે, તો અહીંયા આગળ શું થઈ જાય છે? કંઈક એવા શૂન્યના પરમાણુ બંધાય છે. આમ હર અંતર્મુર્તે પરિણામ બદલાય છે, તેમ હર અંતર્મુર્તે અહીંયા આગળ કર્મ બંધમાં પણ બદલાવો આવે છે, અને હર અંતર્મુર્તે કર્મમાં બદલાવો આવે છે. તો આ જીવ આગળ ઘટનામાં પણ જ્યાં જ્યાં જાય છે, ક્યાં ક્યાં અહીંયા આગળ શું થાય છે, એના ફળમાં પણ બદલાવો આવે. તે જેવી જેવી કલ્પના કરી હોય છે તે પ્રમાણે અહીંયા આગળ એ રીતે ઉદય જોવામાં આવતા નથી. અહીંયા આગળ કેવા ઉદય જોવામાં આવશે? પૂર્વમાં કરેલા કર્મ, પૂર્વમાં કરેલા પરિણામના કર્મ બાંધેલા છે તે ઉદયમાં આવશે, અને એવી જાતનું અહીંયા આગળ ફળ જોવામાં આવે. અરે આ તો ઘણી વાર બાજુ પર રહી છોકરીને પરણાવી હોય, સાંભળજો બરોબર, ઘણો છાટ પણ હોય, ઘણો મહેલ પણ હોય, પરંતુ શું થઈ જાય છે અહીંયા આગળ? અરે શું થઈ જાય છે અહીંયા આગળ? એ કહે છે કે જુઓ, ચાર દિવસની અંદર શું થઈ જાય છે? છોકરાનું હાર્ટ ફેલ થઈ જાય. આવા કિસ્સા બનેલા હોય છે. કે ઇન્દ્રિય જનિત સુખ કોને આધીન છે? એક પત્નીને માટે ઇન્દ્રિય જનિત સુખ પતિને આધીન જોવામાં. હવે સાંભળજો, ઇન્દ્રિય જનિત શું? પત્ની ને પણ આધીન છે. પત્ની ને આધીન મતલબ સમજો, સમજો છો તમે?
જુઓ
એનિવર્સરી આપણે કેટલી મનાવીએ, આમ ટોટલ એનિવર્સરી ખબર પડે છે શું? એનિવર્સરી એટલે શું? પેલા જે લગ્ન કરેલા હોય ને એના કેટલાક વર્ષ થાય ને એની અંદર પછી એક બ્રેક આવે ને એટલે આપણે એક એનિવર્સરી મનાવીએ, અને એના પછી ફરી પાછી બીજી મનાવીએ, અને ઘણો તીવ્રમો હોય તો દર વર્ષે મનાવીએ. બરોબર ને? આવું જ છે ને, એનું સ્વરૂપ આ જ છે ને. તો એ મોટી રીતે આમ કેટલી વાર મનાવીએ આપણે? આમ તો એ જગ્યા નહીં, તમે બધા તો મનાવી દે, તમે મને પૂછો છો, મારે વાત છે હજી. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા આગળ મોટા ભાગે બે રીતે મનાવવામાં આવે. કેટલી વાર મનાવવામાં આવે? બે. જીનેશભાઈ બરાબર ને? એક 25 વર્ષે મનાવવામાં આવે. 25 વર્ષે ને સિલ્વર જુબલી કહેવાય છે ને, શું કહેવાય? 25 વર્ષ પૂરા થાય તે કહે છે કે એક સિલ્વર જુબલી એ મનાવવામાં આવે. અને બીજી ક્યારે મનાવવામાં આવે? 50, એટલે ડાયમંડ કહેવાય. હા બરોબર ને? ડાયમંડ કે ગોલ્ડન? તમે યાર મનાવો, તમે મારે સમજવાનું, મારે એને ગોલ્ડન કહેવાય. ખબર પડે છે કે નહીં? કારણ કે અહીંયા ડાયમંડ વાળા તો લગભગ ભાગ્ય જ હોય. ક્યારે છે કે નહીં? 75 વાળા તો. હવે સાંભળજો, અહીંયા આગળ એમ હોય છે ને, બધું બરોબર છે ને? હવે જો સાંભળજો, એની અંદર મોટા ભાગે કેટલી મનાવીએ આપણે? બે. એક 25મા વર્ષે આપણે અહીંયા આગળ સિલ્વર જુબલી મનાવીએ, મેરેજ એનિવર્સરી, મેરેજ એનિવર્સરી. અને અહીંયા આગળ શું કરીએ? 50મા વર્ષે મનાવીએ. બરોબર ને? એમાં પછી એવું ખરું કે 50 વર્ષ વાળાને બહુ વાંધો નથી આવતો? તું જો કેમ 50મો વર્ષે મેરેજ એનિવર્સરી વાળાને બહુ પ્રોબ્લેમ ના આવે? કેમ ખબર છે? કારણ કે આફ્ટર 50 નો ચોઈસ નો હોય. ખ્યાલ આવે છે? આફ્ટર 50, આફ્ટર 50 લગ્ન ને 50 વર્ષ થાય પછી કે નો ચોઈસ અને નો હોય. પ્રોબ્લેમ કોને આવે છે? એ કે 25 વર્ષ વાળાને આવે છે. હવે અહીંયા આગળ શું છે? 25 વર્ષ થયા ને લગ્ન નહીં તો જાણે એમ લાગે છે કે જાણે હમણાં હમણાં પડે છે. લાગે કેવું લાગે આપણને? જાણે આમાં બસ 25 વર્ષ તો આપણે ક્યાંય નીકળી ગયા. તેમાં નીકળી ગયા તત્વ ચર્ચામાં કે ઝઘડામાં ભગવાન જાણે. તો કે છે કે આ ક્યાંય નીકળી ગયા? તો કે છે કે આમ ખબર જ ના પડે. અને આપણે નવા નવા આમ જયારે નવા નવા હોય ને એ પ્રમાણે શું કરે? કે જયારે 25 વર્ષ આવવાના હોય ત્યારે અહીંયા આગળ જેને કહેવાય કે 2 મહિના બાકી હોય. બરાબર કે નહીં? હવે અહીંયા આગળ 2 મહિના બાકી હોય એટલે આ શું કરે? ગાગા કરે. ગાગા એટલે આ આપણી ચાલતી ભાષામાં ખ્યાલ આવે છે કે નહીં? અને કે આ વખતે જોરદાર પ્રસંગ મનાવવાનો છે. દર વખતે તો અમે તમે કઈ કરતા જ નથી. દર વખતે આવે તો એમ અને આ વખતે 25 વર્ષ પૂરા થવાના છે એટલે તમે આ વખતે આપણે આ પ્રમાણે કરીશું. અને ફરીથી પાછા શું કરે? ફરીથી પાછા શું કરે? મુંગેરીલાલના, અને મુંગેરીલાલના શું કરે? સપના જોવે. બરોબર ને? અને આ ભય અને આ ગુણ એક એક આ બંને શું કરે? એક એક સપના જોવે. તેના સપના જોવે 25મું વર્ષ આવશે અને આ પ્રમાણેનો આપણો જેને કહેવાય કે માર્ચ મહિનો હશે. અને માર્ચ મહિનામાં આપણે ક્યાં જઈશું? કે આ વખતે આપણે ક્યાં જઈશું? તો કે છે કે આપણે આ પ્રમાણે હિલ સ્ટેશન ઉપર ચાલ્યા જઈશું, અથવા તો આ પ્રમાણે આપણે ફોરેન ચાલ્યા જઈશું, અને અથવા તો આ વખતે આપણે સ્વિટરલેન્ડ જતા રહીશું, અને સ્વિટરલેન્ડમાં પણ એ પ્રમાણે રૂમ બુક કરીશું, અને એ પ્રમાણે એને કહેવાય કે આપણે ફ્રન્ટ સાઈડની રૂમ બુક કરીશું, અને એ પ્રમાણે આમ કરીશું ને તેમ કરીશું ને આ પ્રમાણે ઘણા 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 પ્લાન કરો. બરાબર? હવે એ પ્રમાણે જેમ જેમ દિવસ નજીક આવે ને એમ તેમ શું થાય? ઈચ્છામાં, અરે ઈચ્છામાં શું થઈ જાય? એટલે વધારો થાય. એટલે વધારો થાય એટલે આપણી આ ભાષામાં શું થાય? આ પૂરતા વધી જાય. બરાબર છે? હવે અહીંયા આગળ જુઓ, હવે જેમ જેમ અહીંયા આગળ મહિનો નજીક આવતો જાય, અહીંયા આગળ 1 મહિનો બાકી રહેતો જાય, વળી પાછા 15 દિવસ જતા જાય, માઇન્ડમાં કલ્પના બનાવતા જજો. અને એ પ્રમાણે જેને કહેવાય કે અઠવાડિયું બાકી રહી જાય, અને અહીંયાથી જેને કહેવાય કે ફ્લાઇટમાં આ બંને ઉપડે, અને ત્યાં આગળ જેને કહેવાય કે સ્વિટરલેન્ડની ધરતી પર ઉતરે, અને એના આગળ એ પ્રમાણે હોટલ નક્કી કરી હોય, એ પ્રમાણે બુક બુકિંગ થઈ હોય, અને એ પ્રમાણેના પ્લાન પ્રમાણે એ રીતે જેને કહેવાય કે આ પ્રમાણે ગ્રીનરી પણ છે, નદી પણ છે, લેક પણ છે, ને બરફ પણ છે, ને પલાણ છે, ને ઢીકણું છે, ને કલ્પના કરજો. અને આ પ્રમાણે ગોઠવાયેલી પ્રકૃતિ અનુસાર ત્યાં આગળ જેને કહેવાય કે આ બંને ઉતરી જાય. હવે બીજું શું કરે? એટલે કે અહીંયા આગળ એનિવર્સરી હોય એટલે પછી કંઈક આપવાનું હોય કે ના આપવાનું હોય એને શું કહેવામાં આવે? અને એને શું કહેવામાં આવે? ગિફ્ટ કહેવામાં આવે. બરાબર છે? હવે આ બેને શું કર્યું હોય? અનેક પ્રકારના સપના જોયા હોય, કારણ કે આ ભાઈએ 25 વર્ષ સુધી એવી કઈ ભલીવાર વાળી ગિફ્ટ આપી ના હોય. હવે અહીંયા આગળ શું કરે? કાંઈ કઈ કીધું હોય કે અરે નહીં 25 વર્ષે તો જોરદાર ગિફ્ટ મળશે. બરાબર કે નહીં? હવે આની મનની અંદર કલ્પના કેટલી ઊંચી થઈ ગઈ કે ન લાડે આ ભાઈ સુંદર શું આવશે, અને આ બધું લાવે. અને અહીંયા આગળ શું કરે? એટલે કે અહીંયા આગળ આ પ્રમાણે આવે, અહીંયા આગળ રાત આવે, સાંભળજો બરાબર, અહીંયા આગળ શું કરે કે એનો દિવસ આવે, માની લો કે 3 માર્ચ આવે, અને એ વખતે રાત્રે અહીંયા આગળ સૌથી પહેલા ગિફ્ટ આપવામાં આવે, સાંભળજો, અને એના આગળ શું થઈ જાય કે પોતે જેવી નક્કી કરી હતી તો કે છે કે એનાથી એ ગિફ્ટ કેવી નીકળી, એટલે કે જરા ઉતરતી નીકળી, તો આ બહેનનું શું થઈ ગયું, એટલે કે આ બહેનનું કાચું બગડી જાય. કેટલા પ્લાન કર્યા હતા, કેટલા મહિના પહેલાથી સાંભળશો બરોબર, કેટલા મહિના પહેલાથી પ્લાન કર્યા હતા, બે બે મહિનાથી પ્લાન કર્યા હતા, પહેલાથી એની પોતાની જગ્યા ઉપર પણ પહોંચી ગયો, જોઈએ એવા પૈસા પણ ખર્ચી નાખ્યા, પોતે જેવું પ્લેસ નક્કી કર્યું હતું તે પ્લેસમાં પણ પહોંચી ગયો, જેવી હોટલ નક્કી કરી હતી તે હોટલમાં પણ પહોંચી ગયો, જેવો રૂમ જોતો હતો તેવી રૂમમાં પણ એ પહોંચી ગયો. અહીંયા આ બધી વ્યવસ્થા બની ગઈ, એમ હોવા છતાં પણ આ જેવો પરિણામોની વિચિત્રતા, અહીંયા આ ઇન્દ્રિય જનિત સુખ, તો કે છે કે જો એ પ્રમાણેનું શાંતિથી ભોગવવાનું હતું, એની અંદર શું થઈ ગયો, એની અંદર ક્લેશ થઈ, એવા સંસારની વિચિત્રતા. અને આ પ્રમાણે કરતી જાય, અહીંયા આગળ શું થઈ જાય, એટલે કે આ પ્રમાણે જેને કહેવાય કે ગિફ્ટ ખોલે છે અને ઉતરતી જાય છે, અને અહીંયા આગળ શું થઈ જાય છે, અહીંયા આગળ ઝઘડો થઈ જાય, અને અહીંયા આગળ શું થઈ જાય છે, તું મેં થઈ જાય છે. અને એમાં મારી પાછું શું થાય ખબર છે, વર્તાની અંદર એ વખતે પાછા ભાઈબંધોના ફોન આવે, મેરેજ એનિવર્સરી, મેરેજ એનિવર્સરી, આ બરતામાં જી નાખે પાછા, ખબર પડે છે કે નહીં, અને ઓલા બંને તો ભગવાન જાણે શું કરતા હોય, અને આ લોકો અહીંયા બધા કૂદી પડે, અને એની અંદર શું થઈ જાય, એટલે કે ભાઈ આ ઊંઘી જાય, બેન આ ઊંઘી જાય, રાત પતી જાય, અને બીજે દિવસે ફ્લાઇટ પકડીને કે છે કે ઘરે રવાના. આને કહેવાય ઇન્દ્રિય જનિત સુખ. કેટલી કલ્પના આપણે કરી નાખીએ છીએ, કેટલા વિચારો કરી નાખીએ છીએ, અને વિચારોની અંદર આપણે કેટલું પાપ બાંધી જઈએ છીએ, આપણને ખબર નથી પડતી કે એક જ સમયની જે પરિણતિ જે છે એ પરિણતિની અંદર સારી કસાયની મંદતા થશે તો ઇન્દ્રિય જનિત સુખ પણ કહેવાશે, પણ પ્રત્યેક સમયે સારી તો કસાયની તીવ્રતા થાય છે, કેટલા સંકલેશ પરિણામ થાય છે, તું તો શાંતિથી પણ તેને ભોગવી નથી શકતો, આને ભોગવી નથી શકતો, પણ એક લૌકિક ભાષામાં પણ ભોગવી શકતો નથી. કેમ નથી ભોગવી શકતો, કારણ કે ઇન્દ્રિય જનિત સુખ કોને આધીન છે, એટલે કે આ ઇન્દ્રિય જનિત સુખ એ પ્રમાણે સાતા બેદવીને આધીન જોવા. સંસારમાં બહુધા જીવોની આવી સ્થિતિ છે, રત્નકરણ શાસ્ત્રાચારની અંદર એક લીટી બહુ સરસ લખી છે, આ સંસારની અંદર તો જેટલા પણ જગતની અંદર જીવ રાખે છે એ કહે છે કે અહીંયા તો સ્વયં પૂર્ણ સમુદ્ર જેટલું તો દુઃખ પડ્યું છે. સાંભળજો ઇન્દ્રિય જનિત દુઃખની વાત છે, આ સંસારમાં દરેક પ્રાણીને સ્વયં રમણ સમુદ્ર જેટલું તો શું પડ્યું છે, એટલે કે દુઃખ પડ્યું છે. અને આ વાડની અણી બરાબર એટલે કેટલું, એટલે કે જેટલું પાણી આવે એટલું એ ઇન્દ્રિય જનિત સુખ પડે. આ સંસારની સ્થિતિ છે, આટલું મોટું દુઃખ છે સ્વયં રમણ જેટલું, અને સુખ જેટલું છે આ ઇન્દ્રિય જનિત સુખની વાત કરે છે, એટલે વાડ અને ટોચ ઉપર જેટલું અહીંયા આગળ પાણીનો બિંદુ આવે એટલું અહીંયા આગળ એટલે જે કે સુખ પડ્યું છે. અનંતી પર્યાય એમ લખ્યું છે, અનંતી પર્યાય જયારે ઇન્દ્રિય જનિત દુઃખની જાય છે ત્યારે મહા મુશ્કેલથી એક પર્યાય ઇન્દ્રિય જનિત સુખની મળી. જો વસ્તુનું સ્વરૂપ આવું જ છે, જો વસ્તુનું સ્વરૂપ આવું છે તો આવી આકાંક્ષા મને કરવાથી ફાયદો છું. હવે બીજી વાત, ઇન્દ્રિય જનિત સુખ કદાચ મળી બી જાય, માની લો ઇન્દ્રિય જનિત સુખ કદાચ મળી બી જાય તો પણ આ જીવને સ્વસ્થતા અપાવતો નથી. સાંભળજો બરોબર, ઇન્દ્રિય જનિત સુખ આ જીવને મળી પણ જાય છતાં પણ એટલે કે તૃપ્તતા અપાવતો. માની લો પ્રજ્ઞેશભાઈ અહીંયાથી સમજો કે મેં મોબાઈલ મંગાવ્યો અને આઈફોન મંગાવ્યો, અહીંયા લાસ્ટ કરો ચાલે છે આઈ10, બરોબર છે, આઈ10 ચાલે છે. માની લો કે મેં અહીંયાથી આઈ10 મોબાઈલ લઈ, મને એમ હતો કે હું આ લઈ લઈ એનાથી સુખી થઈ, ઘરે જઈને સેલ્ફી ફોટા પાડી, આમ પાડી, આમ કરી, ફરાણ કરી, ઢીકડું કરી, બીજા બધાને બતાવી, એવા અનેક પ્રકારના તલ્ય, અને અહીંયા આગળ એનો ભોગવટો કરવા માટે મેં અહીંયાથી જેને કહેવાય કે આઈફોન 10 અહીંયા આગળ ખરીદી. હવે અહીંયા આગળ એવું કહ્યું કે કાલે સવારે મેં ફ્લાઇટ પકડી અને અહીંયા આગળ ફ્લાઇટ જેવું લેન્ડ કર્યું, અહીંયા આગળ મારા ખિસ્સાની અંદર આઈ10 પડેલો છે, અને જેવો અહીંયા આગળ છું શું તો કરીને ફોન આવે છે કે દિનેશભાઈ આઈ11 નીકળી ગયો છે. બને બને કે ના બને, હવે ઇન્દ્રિય જનિત સુખ મારા ખિસ્સામાં કેટલાનો મોબાઈલ છે, 80,000 મોબાઈલ છે, સાંભળજો બરોબર, 80,000 મોબાઈલ છે, આઈ10 મોબાઈલ છે, બહુ સુંદર મોબાઈલ છે, સેટીપેક મોબાઈલ છે, એમાં કોઈ જોવાનું નથી. એમ હોવા છતાં પણ જેવા કાને સમાચાર મળે છે કે આઈ11 હમણાં જ લોન્ચ થયો, હમણાં જ નીકળ્યો, અને એમાં મારી પાછા પ્રજ્ઞેશભાઈ કે સેમ પ્રાઇસમાં, તો બોલો હવે વિચાર કરો, અને એ મોબાઈલ નો રસ મારો રે કે ન રે, બોલો એ મોબાઈલ નો રસ રે કે ન રે, મોબાઈલ સારો છે છતાં પણ રસ રે કે ન રે, મોબાઈલ ગમતો છે છતાં પણ રે કે ન રે, જેવો જોઈતો તો એવો મળ્યો, ઇન્દ્રિયજન્ય સુખ જેવું જોઈતું તું એવું પણ મળ્યું, છતાં પણ બોલો હવે એનો રસ રે કે ન વિચાર. હવે બતાવું પણ છું, ફોટા પણ પાડું છું, બધાને ચાર જણને વાત પણ કરું છું, આમ હોવા છતાં પણ અંદરમાં શું નથી રહ્યું? હવે હવે એની અંદર એ પ્રકારનો ઉમળકો જોવામાં આવતો નથી. કેમ કે ઇન્દ્રિયજનિત જે પણ પદાર્થ છે તે આ જણને તૃપ્તતા અપાવવામાં પણ સમર્થ નથી. ખ્યાલ આવે છે કે નહીં? કેવા મતલબ, માની લો કે I-11 લઈને ગયો, માની લો કે I-11 લઈને ગયો, અને સામે છે બરોબર, અને જે હું અહીંયા આગળ ફ્લાઇટ રહે છે, અને અહીંયા આગળ 80,000 નો મોબાઈલ લઈને જ આવું છું, સાંભળજો, ફરીથી પાછો પ્રજ્ઞેશભાઈ નો ફોન આવે છે અને પ્રજ્ઞેશભાઈ કે છે, અરે નિલેશભાઈ આજથી 3 દિવસ માટે 30% શેર કાઢ્યું છે. I-11 ની વાત કરું છું, બધા આવી ઘટના બને છે કે નથી બનતા? અને આમાં તો પહેલું બને છે, જયારે પણ તમારે અમે તો અહીંયા જોયું બધી જગ્યાએ સેલ 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 હોય છે કે નહીં? મહિનો થાય એટલે અહીંયા તરફ સેલ લાગી જાય છે, એવું થાય કીધું મને. જે પણ આઈટમ નીકળે છે મહિનો થયો એટલે તરત શું થઈ જાય છે? સેલ નીકળે. પાછા બધા હોશિયાર મને શું કે ખબર, હવે લોકો તો સેલમાં જ લઈએ, પણ સેલમાં લઈયા પછી પણ તૃપ્તતા નથી, કારણ કે એક સેલમાં લીધા પછી પણ જો બીજા દિવસે સ્ટીકર બદલાઈ જાય છે, ખ્યાલ છે કે નહીં? કે 30% સેલ એમાં લઈને આ એમ થઈ જાય કે હું તો હોશિયાર નીકળ્યો, પણ બીજા દિવસે 40% સેલનું સ્ટીકર લાગી જાય છે, તો કહે છે કે એ લીધેલા પદાર્થોની અંદર પણ રસ આવતો નથી, કારણ કે ઇન્દ્રિય જલી તો શું સ્વચ્છતા અપાવતો નથી. આ બહેનો હોય ને, બહેનો લગ્ન ની ખરીદી કરવા નીકળે, લગ્ન ની ખરીદી કરવા નીકળે ને, એટલે તમને કે આ દિવસે જાય સ્ટોર માં બધા આપણે ઇન્ડિયામાં તેવી જોવા, તમારા બોલમાં એક જગ્યા બધું શું જોવા, એવું નહીં, અહીંયા તો આમ બધી દુકાને જઈએ તો તૃપ્તા આવે, થોડી તૃપ્તા તો આપણે એમાં આવે, એક દુકાને ધક્કો થઈએ, બીજા દુકાને ધક્કો થઈએ, તો તૃપ્તા. હવે એક બાજુ બધું લઈ લઈએ તો શું તૃપ્તા આવે? જોયું બી ના હોય. હવે જો અહીંયા આપણે શું કરે કે અહીંયા ફર્સ્ટ ક્લાસ લગ્ન ની અંદર આપણે ચણિયા તોડી લેવાની છે, બરાબર કે નહીં? અને ચણિયા તોડી આપણે અપ ટુ ડેટ ભાડામાં લેવાની છે, લગભગ 35,000, બરોબર છે? 35,000 બરોબર છે, એટલે 35,000 ની આપણે સમજો કે લેવાની હોય. હવે અહીંયા 35,000 ની ચણિયા તોડી લઈએ, અને અહીંયા આગળ ફેરી ફેરી ભરીએ, અને અપ ટુ ડેટ ફોટા ફોટા ફટાફટ પાડી લઈએ, અને મોકલાવી દઈએ, અને અહીંયા આગળ શું કરીએ કે જેવા બહાર નીકળીએ તો ત્યાં તો એક્ઝામ તો કેવી પોઝિશન છે? જેમ ચણિયા ચોરી વાળાની એક દુકાન, પછી બાજુમાં બીજી દુકાન, પછી એવી રીતે હોય ને, પછી બાજુમાં ત્રીજી દુકાન, અને અહીંયાથી જેવા બે દુકાન છોડીને જઈએ, અને ત્યાં આગળ બહાર ત્યાં આગળ શોરૂમ ની અંદર ચણિયા ચોરી લાગેલી હોય, અને અહીંયા આગળ લેવલ માર્યું છે કે જે ચણિયા ચોરી છે જે આપણે લીધી છે એના કરતા પણ ટોપ કલરમાં ટોપ ડિઝાઇનમાં 10 ગણી સારી હોય, અને અહીંયા 35,000 લીધી હોય, અને ખાલી અહીંયા લેવલ લાગ્યું હોય 35,500, 35,500 ના લેવલમાં ખાલી 500 રૂપિયા અહીંયા વધારે આપીને આવી ચણિયા ચોરી જે અહીંયા દુકાનમાંથી લઈને બહાર પણ નીકળ્યા છે, જે હજી પહેરી પણ નથી મેરેજમાં, તો બધા એનો રસ રહેશે કે નથી રહેતો? આના લેવી નથી. તરત શું થાય છે? અરે તરત શું થઈ જાય છે? લીધી છે કે સારી લાગીને તું આ બધું ભાષણ કરી તો બહાર નીકળી, તો હવે થયું શું? બધું બરોબર છે, પણ આના જેવી નથી. જગતની અંદર કોઈ પણ દ્રવ્ય લઈ લેશો, આ ભૂગલના કોઈ પણ દ્રવ્ય લઈ લેશો, પરંતુ અહીંયા ઈચ્છાઓ બદલાતી જાય છે. જેમ જેમ તમે દ્રવ્ય લેશો તો અંદરમાંથી એમ લાગશે કે આના જેવું નથી, અને આના જેવું નથી એનો અર્થ એ થઈ ગયો કે તને જે વિષય પદાર્થ મળ્યા છે તેની અંદર તને તૃપ્તતા આવી નહીં. અને શું કહેવાય? અને એ કહેવાય કે ઇન્દ્રિય જનિત સુખ પણ એટલે છે કે આ કર્મને આધીન છે, પુણ્યને આધીન છે, આ બહારના પદાર્થોને આધીન છે. તારી ઈચ્છા અનુસાર ઇન્દ્રિય જનિત સુખ પણ તું ભોગવી શકતો નથી. અને જો એમ જ છે તો કહે છે કે આ સંસારી જન્ય પુણ્યનું મારે શું કામ, આવી વાંછાઓ કરીને મારે શું કામ? જ્ઞાની પરમાત્મા સમજે છે કે આવી બધી પણ વાંછા કરવી એ નિરર્થક છે, મારું સુખ મારા આત્મામાં છે, એક વાર આત્માને જોઈને એમાં હું તૃપ્ત થાવ, એમાં લીન થાવ, તો જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે મને વાંછા રહેતી નથી, કારણ કે આ એવું અનુપમ તત્વ છે કે એની અંદર મને તૃપ્તતા પણ આવે છે અને શાંતિ પણ આવે છે. પરંતુ આ જગતના કોઈ પણ દ્રવ્ય કારણ કે તે મારા નથી એટલા માટે મને તૃપ્તતા પાડી શકવાને સમર્થ નથી. આ જ્ઞાની પરમાત્માની બુદ્ધિ હોવાના કારણે તેમને પરદ્રવ્ય પ્રત્યે વાંછા જોવામાં આવતી નથી, એટલા માટે જ્ઞાની પરમાત્મા નિકાંતિક અંકિત સુશોભિત જોવામાં. Yeah.